आहुणं ऐसो पंच नमकारो सौवा पाव पणासनो मंगलाणं च सौवेसिं पठमं हवै मंगलम् ॐ नमो अरिहंताणं ॐ नमो सीताणं ॐ नमो आयरियाणं ॐ नमो उवचायाणं ॐ नमो लय सवसाहूणं ऐसो पंच नमकारो सौवा पाव पणासनो मंगलाणं च सौवेसिं पठमं हवै मंगलम् महादेव्या कोक्षिरत्नं सब्दजीतरवात्मजं राजचंद्रं अहं वंदे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकं ॐ शांति शांति शांति।
आत्मसिद्धि शास्त्र प्रवचन माला पाना नंबर 135 गाथा नंबर 65 छेलो पैराग्राफ।
जड़ती चेतन उपजे चेतन थी जड़ता एवो अनुभव कोई ने क्यारे कदी न था।
एक पची एक समझावट श्री सद्गुरु करी रहा छे। कोई पण रीते आ आत्मा छे ए एमने सिद्ध करवू छे। आत्मा छे अने ते नित्य छे ते वात तेओ जुदा जुदा दृष्टिकोण थी जुदी जुदी अपेक्षा थी करे छे। जो भाई आ जड़माथी चेतन उत्पन्न थाय अने चेतनमाथी जड़ उत्पन्न थाय एवी घटना जगतमां क्यारे बनती नथी। जड़माथी बने ए जड़ ज होय अने चेतनमां जे परिणाम थाय ते चेतन ज होय। परंतु एवो गोटाळो थतो नथी के जड़माथी चेतन थाय अने चेतनमांथी जड़ बने। ભૂતગલમાં પણ ગોટાળો થતો નથી। આંબો વાવ્યો હોય અને તેમાંથી રાયણ ઉગી જાય અને રાયણ વાવી હોય તો તેમાંથી જામફળ કે સફરજન ઉગી જાય। આંબામાંથી કેરી જ આવે અને જામફળના ઝાડમાંથી જામફળ જ આવે તેમ જળમાંથી જળ જ આવે। જળમાંથી ચેતન આવે તેવું ન બને અને ચેતનમાંથી જળ આવે તેવું ન બને। આ બહુ મોટો પાયાનો સિદ્ધાંત છે। બંને દ્રવ્યો બંને વસ્તુઓ તદ્દન સ્વતંત્ર છે। ક્યારે પણ બંને એક થાય એવું ભૂતકાળમાં પણ થયું નથી, વર્તમાનમાં પણ થતું નથી અને ભવિષ્યમાં પણ થશે નહીં। કારણ કે વ્યવસ્થા જ આ પ્રકારની છે। કોઈને અજ્ઞાની પણ આવો અનુભવ કોઈ અજ્ઞાનીને પણ આવો અનુભવ ન થાય માટે આ જળ અને ચૈતન્ય બંને દ્રવ્યો સ્વતંત્ર છે। છેલ્લે આનો અર્થ એ થયો કે કોઈ સંયોગોથી નહીં એની ઉત્પત્તિ થાય, આ પહેલી વાત, અને નાશ તેનો કોઈમાં તેથી નિત્ય સદાય। જરા શાંતિથી સમજીએ, જેની ઉત્પત્તિ કોઈ સંયોગોથી થાય નહીં તેનો નાશ કદી પણ થાય નહીં, માટે આત્મા નિત્ય છે અવિનાશી છે।
હવે બીજી વાત જ્ઞાની પુરુષો કરે છે, જગતમાં તમે જુદા જુદા પ્રાણીઓને જુદા જુદા મનુષ્યોને જુદી જુદી સ્ત્રીઓ અને જુદા જુદા પુરુષોને જુઓ છો, તે દરેકનો સ્વભાવ અને પ્રકૃતિ પણ જુદી જુદી છે। કોઈને જરાક વાત કરો તો ભડકો થઈ જાય અને કોઈને ગમે તેટલી વાત કરો તેને ખબર બધી પડે છતાં ભડકો થતો નથી। કોઈને વાત કરો તો ખબર જ પડતી નથી। કોઈ માણસ પાસે સંપત્તિ હોય તો સન્માર્ગે વાપરે, કોઈ કહે છે રૂપિયા બહાર ચામડી લઈ જા એ આપવા તૈયાર છું પણ રૂપિયા નહીં આપું, ચમડી તૂટે પણ ચમડી ન છૂટે। તો કોઈ વ્યક્તિ એવી છે કે લાખો રૂપિયા પ્રેમથી દાનમાં આપી શકે છે, કોઈને ખૂબ જ ગુસ્સો આવતો હોય, બોલાવો ત્યાં છંછેડાઈ જાય, કોઈની પ્રકૃતિ શાંત હોય, એમ જુદી જુદી પ્રકૃતિના માણસો હોય છે. સંયોગો પણ જુદા જુદા છે, સ્વભાવ પણ જુદા જુદા હોય છે. કબૂતરો શાંત છે, ફૂંફાળા મારતો નાગ શાંત નથી. આ બધી તારતમ્યતા ઓછા વધતા પણ આપણને દેખાય છે. કોઈનામાં અહંકાર ઓછો, કોઈનામાં અહંકાર વધારે, કોઈનામાં ઈર્ષ્યા ઓછી, કોઈનામાં ઈર્ષ્યા વધારે, કોઈનામાં કામવાસના વધારે તો કોઈનામાં ઓછી હોય. એક જ કારખાનામાં માલ થતો હોય તો બધો એક સરખો હોવો જોઈએ. કારખાનું સમજાય છે, આ ફોર્ડના કારખાનામાં મોટર કાર હજારો બને છે પણ બધી એક સરખી. મોડેલ જુદું હોય તો વાત જુદી છે, પણ એક મોડેલની જેટલી કાર બને તે બધી જ એક સરખી બને છે. પરંતુ આ જગતમાં જેટલા મોડલ્સ છે તે બધા જુદા જુદા છે. આ જગત જોવા જેવું છે. પરમ કૃપાળુ દેવે મજાકમાં કહ્યું છે કે અમે આ જગતનું નાટક બેઠા બેઠા જોયા કરીએ છીએ. નાટકમાં જુદા જુદા પાત્રો હોવા જોઈએ. રામ પણ જોઈએ અને રાવણ પણ જોઈએ, સીતાજી તથા મંથરા પણ જોઈએ. આ બધા પાત્રો ન હોય તો નાટક ન થાય. મહાભારત ભજવવું હોય તો દુર્યોધન, ભીષ્મ પિતામહ અને ભગવાન કૃષ્ણ પણ જોઈએ. સંસાર પણ એક નાટક છે, પરંતુ સંસારના નાટકમાં એક બે નહીં પણ અનંત અભિનેતાઓ છે. આપણે બધા અભિનેતાઓ છીએ અને બધા જ પાઠ ભજવી રહ્યા છીએ. કોઈના બોલવામાં કે ચાલવામાં એક સરખાપણું નથી. વિચારો કે રીતરસમમાં એક સરખું કંઈ જ નથી. આ બધું જુદું જુદું કેમ થાય? એક જ કારખાનામાં જો એક ધારો માલ બનતો હોય તો પેકિંગ પણ સરખું અને ક્વોલિટી પણ સરખી હોય. એક માણસને ચાર દીકરાઓ છે, પરંતુ ચારેયના સ્વભાવ જુદા જુદા. એ સ્વભાવ, આદતો, પ્રકૃતિ જુદી જુદી કેમ હશે? એ કારણ જોતા એમ ખ્યાલ આવે છે કે એવું કોઈ તત્વ છે કે જે જુદી જુદી સામગ્રી લઈને અહીં આવે છે. બહાર પિકનિકમાં જેમ સૌ ભાતું લાવે છે તે અલગ અલગ હોય છે, કારણ કે બધાની પસંદગી જુદી જુદી છે. લાવનારા પણ જુદા, કરનારા જુદા, ખાનારા પણ જુદા. આ બધી જુદી જુદી વેરાયટી છે. તેનું કારણ શું? બધું એકસરખું કેમ નહીં? શા માટે નહીં? તેના સમાધાનમાં એક અદભુત ગાથા અહીં આપે છે.
ક્રોધાદિતરતામ્યતા સર્પાદિકનિમાય પૂર્વજન્મ સંસ્કારતે જીવનિત્ય ત્યાત્યાય.
ઉત્પત્તિ, લય, નાશ આ જરા માથાકૂટિયા કઠિન શબ્દો હતા. હવે સરળ શબ્દો આવે છે, તે છે સંસ્કાર અને પુનર્જન્મ. પૂર્વ એટલે પહેલાના જન્મમાં તમે હતા અને ત્યાં જે કંઈ પરાક્રમ કર્યું તેના સંસ્કાર ત્યાં પડ્યા. એ સંસ્કાર લઈને આપણે અહીં આવ્યા છીએ. મોટામાં મોટી તકલીફ આ સંસ્કાર બદલવામાં પડે છે. આપણને કેટલું બધું સમજાવવું અને કહેવું પડે છે. કેટલાય વર્ષોથી સત્પુરુષો પાસેથી સત્સંગ મળે છે, હોકારો પણ જોરથી આપીએ છીએ, છતાં પણ આપણા સંસ્કાર બદલાતા નથી. કોઈ જીવ એવો હોય છે કે તુરંત જ પરિવર્તન, અને કોઈ જીવ એવો હોય કે ગમે તેટલું કહો છતાં કંઈ જ પરિવર્તન ન થાય. એનું પણ કારણ છે. એક કારણમાં બે શબ્દો, એક છે પુનર્જન્મ અને બીજો શબ્દ છે સંસ્કાર. જ્ઞાનના પાંચ પ્રકાર છે: મતિજ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિજ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને પાંચમું કેવળ જ્ઞાન. એમાં મતિજ્ઞાનના ચાર ભેદ છે: અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. ધારણા એટલે એક પ્રકારની ધારણા કરવાની સ્મૃતિ શક્તિ. તે સ્મૃતિ શક્તિનો એક પ્રકાર તે જાતિ સ્મરણ. જાતિ એટલે જન્મ, અને તેનું સ્મરણ તેને જાતિ સ્મરણ જ્ઞાન કહે છે. કોઈ ઘટના ઘટે અને પૂર્વજન્મની સ્મૃતિ થાય. શ્રીમદજીએ 7 વર્ષની ઉંમરે જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેમણે અનેક જન્મો પોતાના જ્ઞાનમાં જોયા. તેમણે એક વાત કરી છે કે પુનર્જન્મ છે અને એ માટે અમારે કોઈ શાસ્ત્રોનો આધાર લેવાની જરૂર નથી. અમને પોતાને અનુભવ છે. 7 વર્ષની ઉંમરે નાની ઘટના ઘટી. ગામમાં અમીચંદભાઈનું મૃત્યુ થયું. ભવાણિયામાં તેમને અગ્નિદાહ દેવાનો હતો. તેમને મૃત્યુ એટલે શું તે જાણવાની ઇંતજારી થઈ. બાળકોને ના પાડો તો એ કામ કર્યા વગર રહે નહીં. ફ્રોઇડ પોતાની પત્ની સાથે ફરવા ગયેલા. તેમની સાથે બાળકો પણ હતા. તેમણે પત્નીને કહ્યું કે આ જગ્યા અવાવરું છે, બાળકોને ત્યાં જવાની ના પાડજો. છોકરાઓ તો તે સાંભળ્યું અને ઇંતજારી થઈ કે આ જગ્યા કેવી હશે કે પપ્પાએ ના પાડી. બાળકોને ના પાડો તો તેઓ તેમની લીલા કર્યા વગર રહે જ નહીં, તેઓ અભ્યાસ કર્યા વગર રહે જ નહીં. એ છાની છુપી રીતે જગ્યા જોવા ગયા. કૃપાળુદેવને જોવાની ઇંતજારી થઈ. આજે પણ એ બાવળીઓ છે જેના ઉપર ચડી તેઓ બધું જોતા રહ્યા. એ 7 વર્ષની ઉંમરનો બાળક જોવા ગયો અને જોતા જોતા પડળ ખસી ગયો. અદભુત ઘટના ઘટી. પડળ ખસી જતા જોયું કે ગયા જન્મમાં અમે અહીં હતા, ત્યાર પહેલા અહીં હતા, તેમ ઘણા ભવોનું જ્ઞાન થયું.
રાજપુત્રી સુદર્શના રાજસભામાં બેઠી છે અને કોઈ ધનવાન શ્રેષ્ઠી રાજાને ભેટ કરવા આવ્યા એવામાં તેને છીક આવી અને નમો રહેતાણમ બોલ્યા. એ સુદર્શનાએ સાંભળ્યું. તેને થયું કે આવું મેં ક્યાંક સાંભળ્યું છે. પૂર્વનું પડળ ખસી જ અને યાદ આવ્યું કે ભરૂચમાં હું સમડી હતી, કોઈ પારકીએ મને બાણ માર્યું, તેવામાં કોઈ મુનિ નીકળ્યા અને મને નૌકાર સંભળાવ્યો. મારો દેહ છૂટી ગયો, હું મૃત્યુ પામી, રાજપૂત પુત્રી તરીકે જન્મી. આ ઉપરથી નક્કી થાય છે કે પૂર્વજન્મ છે, ત્યાંના સંસ્કાર લઈ બીજા જન્મમાં આપણે જઈએ છીએ. માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે કોઈ પણ સંસ્કાર પ્રગટ પાડશો નહીં. સારા સંસ્કાર પાડજો, નબળા સંસ્કાર પાડશો તો તેને ભૂસી નાખે નાખતા નાકે દમ આવી જશે. રામકૃષ્ણ કહેતા હતા કે ઊંડા ખીલા ના નાખશો, બહુ જો ઊંડા ખીલા નાખશો તો કાઢતા મુશ્કેલી પડશે. તમારા સંસ્કાર એટલા મજબૂત ન પાડશો કે જ્યારે સાધના કરવી હોય ત્યારે તમને તકલીફ રૂપ તે બને. સાધનાનો પ્રારંભ કરવા જશો ત્યારે તમને કોણ નડશે? પોષેલા સંસ્કાર નડશે. ક્રોધના, અહંકારના, ઈર્ષાના કે કામવાસનાના વગેરેના સંસ્કાર દ્રઢ હશે તો તેનો ક્ષય કરતા તમને ઘણી મુશ્કેલી પડશે, નાકે દમ આવી જશે. ઘણા લોકો કહે છે સાહેબ ક્રોધ કરવો નહીં, તે અમે જાણીએ છીએ કે પણ ક્રોધ અમને છોડતો નથી. અરે ક્રોધ તને છોડતો નથી કે તું એને છોડતો નથી?
ક્રોધાદી તરતમ્યતા એટલે ક્રોધનું ઓછું વધતું પ્રમાણ સર્પ વગેરે પ્રાણીઓમાં જન્મથી જ જોવામાં આવે છે. સાપનો કણો હોય તો પણ જોખમી, વાંદરાનું બચ્ચું ભલે હોય તેને પણ ગુલાટ મારતા વાર નથી લાગતી. તેને શીખવવું પડતું નથી કેમ? પૂર્વજન્મના સંસ્કાર. વાંદરાઓ શિબિર કરતા નથી અને તેને શીખવવું પડતું નથી કે ગુલાટ કેમ મારવી. આવું જોયું નથી આપણે ત્યાં ક્રોધ ન કરવો તે માટે 7-7 દિવસની શિબિર થાય છે. પરંતુ એક શિબિરથી આપણો પાર આવતો નથી, કારણ આ પૂર્વના બળવાન સંસ્કાર છે. જ્ઞાની પુરુષ કહે છે સમજણપૂર્વક સંસ્કારથી દ્રઢ કરશો નહીં, જતું કરશો, ચલાવી લેશો, સહન કરજો, બાંછોડ રાખ કરજો, પરંતુ મગજનો પિત્તો ફાટે તેવું ન કરશો. ક્રોધાદિક પ્રકૃતિનો વિશેષપણો સાપ વગેરે પ્રાણીમાં જન્મથી જ દેખાય છે. મજાની વાત તો એ છે કે ક્રોધ કેમ કરવો તેનો અભ્યાસ વર્તમાન શરીરમાં આવવાની સાથે કર્યો નથી. ઉંદર પકડવાનો અભ્યાસ બિલાડીએ કર્યો નથી. વર્તમાન દેહે અભ્યાસ કર્યો ન હોવા છતાં જન્મની સાથે એ સંસ્કાર છે. હે શિષ્ય, આનો અર્થ એ થાય છે કે આ સંસ્કાર જેના ઉપર પડ્યા હોય તેવું કોઈ તત્વ આ જગતમાં છે અને એવું તત્વ પૂર્વના સંસ્કાર લઈને દેહમાં ઉતરે છે અને એ તત્વને આપણે આત્મા કહીએ છીએ. સંસ્કાર સાથે આવે છે તેથી સમજાય છે કે આત્મા નિત્ય છે. અદ્ભુત વાત કરી કે પૂર્વજન્મના સંસ્કારથી પૂર્વજન્મ સિદ્ધ થાય છે અને પૂર્વજન્મથી આત્મા નિત્ય છે તેમ પણ નક્કી થાય છે. થોડો વધારે વિચાર આવતીકાલે કરશો, પરંતુ પછીની ગાથા થોડી સરળ છે. પૂર્વજન્મના સંસ્કાર લઈને જીવ આવ્યો છે એનો અર્થ એ થયો કે પ્રકૃતિ પૂર્વજન્મના સંસ્કારથી ઘડાય છે. જો એની સાથે ચાલશે, જો એની એ ચાલશે તો પ્રકૃતિ મજબૂત થશે. પરંતુ આ જન્મમાં તે પ્રકૃતિ બદલાવી શકાય છે તે માટેની સાધના જ્ઞાની પુરુષે બતાવી છે. આ ગાથાનો વિશેષ અર્થ આવતીકાલે જોઈશું.
જીવની નિત્યતાની વિચારણા ચાલે છે. એ જીવની નિત્યતાની વિચારણામાં સદગુરુએ અનેક પ્રકારની દ્રષ્ટિથી, વિવિધ દ્રષ્ટિકોણોથી સમજણ આપી છે કે આ આત્મા નિત્ય નથી. એમાં સમજાવ્યું કે અનુભવ પણ નથી ઉત્પત્તિને લઈનો, અને જેને ઉત્પત્તિને લઈનો અનુભવ હોય એનાથી જુદો ન હોય એવું બની શકે નહીં. ખૂબ વિચારણાને અંતે એ વાત પકડાય એવું છે. શબ્દ વાંચી ગયે પકડાતું નથી, એટલે જ અનુભવ છે કે ઘણા વાંચી જાય છે પણ કંઈ વાત એમને પકડાતી નથી, ગ્રહણ થતું નથી. કે કોઈ પણ વસ્તુની તમે ઉત્પત્તિ જાણો અને નાશ જાણો તો એનો મતલબ એ કે એ વસ્તુથી તમે જુદા છો. મકાનની ઉત્પત્તિને આપણે જાણીએ અને મકાનના નાશને જાણીએ તો આપણે મકાનથી જુદા છીએ. આ એક સામાન્ય તર્ક પણ જીવને બેસતો નથી. એનું કારણ કે વાંચન છે પણ વિચારણા છે. કે આ વાત કીધી છે, શું કીધી છે, ચાલો આપણે જોઈએ. જગતમાં કેટલા બધા દ્રષ્ટાંતો છે. પ્રત્યેક વસ્તુમાં આપણે કહીએ છીએ કે આને હું જાણું છું, મને આની ખબર છે, આની છઠ્ઠીના લેખ હું જાણું છું. તો તું પેલા હતો નહીં, પછી હતો, પછી તું જાણસ ને. જાણનારો હંમેશા પેલા હોવો જોઈએ, તો જ એ વસ્તુનું જાણપણું સંભવી શકે, નહીં તો વસ્તુનું જાણપણું સંભવે નહીં. ઘણી જગ્યાએ કે અરે અમે હતા ત્યારે 40 વર્ષ પહેલા કાંઈ નહોતું, અત્યારે જુઓ આટલા મકાન થઈ ગયા, આટલું આમ થઈ ગયું. કોણે જાણ્યું? એ બધું થયું છે, એ પછી થયું છે. તો એ બધા થયા પહેલા પોતાની હસ્તી હતી, અને એ બધું નાશ થઈ ગયું. અરે રે, અહીંયા તો બધું કાંઈ નથી રહ્યું, બધું બદલાઈ ગયું. તો એ નાશ થયું એ જાણનાર એ પોતે છે. વસ્તુનું જે કાંઈ સર્જન થવું અને વિસર્જન થવું એની ક્રિયાને જે જાણે છે, એના પરિણામને જે જાણે છે, તે જાણનારો તે વસ્તુથી જુદો છે. વળી કે છે કે જેટલા જેટલા પદાર્થો જગતમાં છે એ બધાની ઉત્પત્તિ કેવી રીતે થાય એ પણ આપણે જાણીએ છીએ. એના સંયોગોને આપણે જાણીએ છીએ કે આમ ને આમ જો મેળવ કરવામાં આવે તો આમ થાય, આમ ને આમ મેળવણ કરવામાં આવે તો આમ થાય. રેસીપી જેને આપણે કહીએ છીએ, કેટલી વસ્તુ છે તો રેસીપી આપણે જાણીએ છીએ કે આમ જો ભેગું થાય તો આમ થાય. એટલે એ અનુભવનો વિષય છે. પદાર્થનું, નવા પદાર્થનું સર્જન થાય એ આપણા અનુભવનો વિષય છે. કે આવી રીતે મિલાવટ કરે તો થાય, એમાં જો ગરબડ થાય તો એવો ઈચ્છિત પદાર્થ થાય નહીં. આપણે તરત કહીએ કે ક્યાંક કંઈક ગરબડ થઈ ગઈ છે, કાં પાણી વધારે પડ્યું છે, કાં મસાલો વધારે પડ્યો છે, પણ વાત બગડી ગઈ છે. કારણ કે આપણે સંયોગોને જાણીએ છીએ કે જે સંયોગોથી મેળવણી કરવામાં આવે એ એક્ઝેક્ટ બરોબર તો એ જ વસ્તુ ઉત્પન્ન થાય. જેમ એક વૈદરાજ છે, એની પાસે બહુ સરસ જેટલા ઓસડિયા છે એ ઓસડિયાની માત્રાનો મેળ બરોબર એની પાસે જ્ઞાન છે, અને એનું પરિણામ એ આવે કે એ જો બરોબર યોગ એનો બરોબર થયો હોય તો રોગ જાય, પણ ન ગયો તો સમજી લે કે કોઈક પ્રમાણ તમે વધારે કર્યું. આપણે ત્યાં મુઠ્ઠીની સિસ્ટમ છે, ચપટીની સિસ્ટમ છે, માપની સિસ્ટમ તો છે જ નહીં, અને કોકની મુઠ્ઠી નાની ને કોકની મોટી, અને એમાં લખવું હોય તો આપણે કે મુઠ્ઠી ભરીને આ નાખો ને મુઠ્ઠી ભરીને હાલ, એમ કરતા કરતા ક્યારેક ગરબડ થઈ જાય છે. પરંતુ જો સંયોગોનું માપ બરોબર હોય તો એ આપણા અનુભવનો વિષય છે. આત્મા નામનો પદાર્થ કોઈ સંયોગથી ઉત્પન્ન થતો નથી. બાકીના જગતના તમામ પદાર્થો 6 દ્રવ્ય સિવાય તમામ પદાર્થો કોઈને કોઈ સંયોગથી ઉત્પન્ન થયેલા છે. વીજળી ઉત્પન્ન થાય કે ભૂકંપ ઉત્પન્ન થાય, વરસાદ ઉત્પન્ન થાય કે ભારે ગ્રીષ્મ તડકો, તાપ ઉત્પન્ન થાય, અગ્નિ ઉત્પન્ન થાય, દરેકની પાછળ કોઈ ને કોઈ સંયોગ કામ કરી રહ્યા છે. અને વૈજ્ઞાનિકોનું કામ એ છે કે એ સંયોગ શોધી લે કે શું થવાને કારણે આ ઘટના ઘટી. કાર્ય બને તો એની પાછળ કારણ હોવું જ જોઈએ. વિજ્ઞાનનો નિયમ એમ છે કે જગતના જેટલા પદાર્થોની ઉત્પત્તિ છે એની પાછળ કોઈ ને કોઈ કારણ છે. એ કારણ મળે તો કાર્યરૂપ ઉત્પત્તિ થયા વિના રહે નહીં. પરંતુ આ આત્મા પદાર્થ એવો છે કે વિજ્ઞાન પણ કહે છે કે સેનાથી આ બહેનો છે એ ખબર નથી. આ આત્મા આટલો જ્ઞાનવંત છે, આટલો દ્રષ્ટિવંત છે, આટલો ઉપયોગવંત છે, તો આ કઈ રેસીપીથી, આ કઈ ફોર્મ્યુલાથી આ પદાર્થ બન્યો છે ખ્યાલ નથી. કારણ કે ઉત્પત્તિ નથી, કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય. તો કે છે જેની ઉત્પત્તિ થવાના સંયોગ ન હોય એનો નાશ પણ કોઈ દી થાય નહીં. પદાર્થ એ જ નાશ પામે છે કે જેની ઉત્પત્તિના કોઈને કોઈ સંયોગો હોય છે, અને સંયોગો ખતમ થાય છે, સંયોગોનું બળ ખતમ થાય છે તો પદાર્થ નાશ પામે છે. સાદો સીધો રોજના વ્યવહારનો નિયમ આપણો છે, પરંતુ એ બનતી ઘટનાઓને નિયમમાં લઈને વિચારીને, વિચારની એક પદ્ધતિ છે વિચારવાની કે આપણે શું વિચારવું છે પેલા નક્કી કરો. લૌકિક પદાર્થો વિચારવા હોય તો એના લૌકિકને વિચાર કરીએ કે આ વસ્ત્ર કેમ બન્યું, આ આભૂષણ કેમ બન્યું, આ ખાવાની વાનગી કેવી રીતે બની, તો એને લગતા વિચારણા છે એની અંદર, એના સંયોગો, એની રેસીપી આપણે જાણીએ. પણ જ્યારે કોઈ અલૌકિક વસ્તુઓ, પરમાર્થની વસ્તુઓ છે એની જ્યારે વિચારણા કરવી છે ત્યારે વિચાર તો કરવો જોઈએ કે આ કેવી રીતે બન્યું છે. તો એની અંદર આપણને લાગશે કે કોઈ સંયોગો આમાં જણાતા નથી આત્માની ઉત્પત્તિ માટે, કે આમ આમ થયું ને આત્મા ઉત્પન્ન થઈ ગયો, એવું ક્યારે કંઈ સંભવિત નથી. માટે આત્મા નિત્ય છે, કારણ અનુત્પન્ન છે. અનુત્પન્ન એટલા માટે છે કે કોઈ સંયોગથી એની ઉત્પત્તિ દૃશ્યમાન થતી નથી. અનંતકાળના વૈજ્ઞાનિકોનો અનુભવ અથવા તો પૃથક્કરણ કરનારનો અનુભવ, પદાર્થના વૈજ્ઞાનિકો હોય કે આત્માતિક વૈજ્ઞાનિકો હોય પરમાર્થના, બધાનો એક જ પ્રકારનો મત થયો છે કે આત્મા અનુત્પન્ન છે. અને ફરી કહે છે કે સંયોગો જ્યારે ભેગા થાય ત્યારે જડના સંયોગો ભેગા થાય, કોઈ બે ચેતન ભેગા થાય નહીં, બે ચેતન ક્યારેય ભેગા ન થાય. તો જ્યારે પદાર્થ જગતમાં ઉત્પત્તિ થાય છે ત્યારે અનંત પ્રકારની થાય છે. એક સોનામાંથી અનંત પ્રકારના ઘાટ બને છે, એક લાકડામાંથી અનંત પ્રકારના ફર્નિચર બની શકે છે, એક રેતી ચૂનો અને ઈંટ પથ્થરમાંથી અનેક પ્રકારની મહેલાતો બની શકે છે. પણ આ આત્માની અંદર એ તો કહે છે કે એ જડમાંથી જડ થાય, ચેતન તો થઈ શકતું નથી. અને ચેતને ચેતન ભેગા થઈને ચેતન થાય એવી તો કોઈ વ્યવસ્થા જગતમાં છે નહીં, કેમ કે બે ચેતન પદાર્થો ભેગા થાય અને નવું ચેતન પદાર્થ ઉત્પન્ન કરે એ પણ નથી. સંયોગી થાય એટલે કે છે જડથી ચેતન ઉપજે, ચેતનથી એ પણ નથી. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય એ વાત આપણે કહે છે કે જુઓ, કોઈ સંયોગો એવા દ્રષ્ટિગોચર થતા નથી કે જેનાથી આવું જ્ઞાન ઉત્પન્ન થાય, જાણનારો ઉત્પન્ન થાય, જોનારો ઉત્પન્ન થાય, વિચારનારો ઉત્પન્ન થાય, આનંદ સ્વરૂપ કોઈ ઉત્પન્ન થાય, સમતાનો સાગર કોઈ ઉત્પન્ન થાય, અવ્યાબાદ સુખનો સ્વામી ઉત્પન્ન થાય, આવી તો જગતમાં કોઈ ફેક્ટરી નથી, કોઈ જગ્યાએ આ માલ બની શકે એમ નથી. બધાનું દાખલા આપ્યા છે કે કપડાં બનાવ્યું તો કે જે રૂ તાતણા, મકાનમાં ઈંટ ચૂનો, બધી જ વસ્તુનો કંઈ ને કંઈ આપણને સંયોગોનું પ્રમાણ જોવા મળે છે. પરંતુ એવો કોઈ સંયોગ જણાતો નથી કે જેનાથી આત્મા નામની ચીજ બને. અનુભવ જે છે એ અનુભવથી જો જોવા જઈએ તો આ વસ્તુ જ્ઞાની કહે છે આપણને દ્રષ્ટિગોચર થતી નથી. જળમાંથી જે પરિણામ થાય છે એ પાછું જળ જ હોય છે. જળમાંથી ઘણા પરિણામો થાય, અનંત પદાર્થો ઉત્પન્ન થાય, એના જુદી જુદી મેળવણીની ફોર્મ્યુલા કરવાથી જેટલા બનાવવા હોય એટલા અનંત પદાર્થ. અને આજે એટલા જ માટે કહેવાય છે કે આ યુગ છે ને એ વેરાયટીનો છે, વસ્તુ એકને જ છે પણ વેરાયટી છે. જેમ આપણે કહીએ કે આયંબિલની અંદર ધાન એક જ ખાવું છે પણ વેરાયટી 47 પ્રકારની હોઈ શકે છે. એક જ મગ છે, એક જ ચોખા છે, એક જ ઘઉં છે, જે ખાવું એ ખા, પણ બનાવનારા એટલી બધી વેરાયટી બનાવે. પણ બધાનું પરિણામ શું? એ જ મૂળ જે ગુણધર્મ છે એ બધામાં. ઘઉંની વસ્તુ હશે તો ઘઉંનો ગુણધર્મ હોય અને ચોખાની વસ્તુ હશે તો ચોખાનો ગુણધર્મ. જળમાંથી બનાવેલી વસ્તુમાં જળનો ધર્મ હોય અને ચેતનમાંથી કોઈ દી બનાવેલી વસ્તુ હોય તો એમાંથી ચેતનનો હોય. ચેતનમાંથી જે પરિણામ નિપજે એ ચેતન્ય હોય અને જળમાંથી જે પરિણામ નિપજે એ જળ હોય. દરેક વસ્તુની પર્યાય છે, એ પર્યાય ચેતનની પર્યાય કદી અચેતન ન હોય અને જળની પર્યાય કદી ચેતન ન હોય. તો જળ અને ચૈતન્ય બંને દ્રવ્ય સ્વતંત્ર છે. આ મૂળભૂત પાયાનો સિદ્ધાંત જૈન દર્શનનો, કે આખું જગત દ્વૈતવાદ ઉપર ઊભું છે, જળ અને ચેતન. એટલે જેની કોઈ સંયોગોથી ઉત્પત્તિ થતી નથી તો કે છે કે હવે એનો કોઈ સંયોગોથી નાશ નહીં થાય. નાશ થવા માટે એની ઉત્પત્તિના કારણોનો નાશ થવો જોઈએ. કારણથી કાર્ય થયું હોય તો કારણોનો નાશ કરો તો કાર્યનો નાશ થાય. કારણો જો ન હોય એની ઉત્પત્તિ થવામાં કોઈ પણ પ્રકારના, તો એ વસ્તુ નાશ થાય નહીં. એ વાત હવે સરસ રીતે જ્ઞાનીઓએ બીજી રીતે સમજાવી, સંસ્કાર અને પુનર્જન્મ. જો આત્માની નિત્યતા મૂકવી છે અને જે કારણ જીવની અંદર ક્રોધ ઉત્પન્ન થયો, ક્રોધ એ જીવનો ગુણ છે, ક્રોધ એ જીવનો સ્વભાવ છે, ક્રોધ એ જીવનું સ્વરૂપ છે. જો હોય તો ત્રણે કાળ હોય, હોય તો ત્રણે કાળ હોય, એ કોઈ બી ટળે નહીં. સ્વભાવ જાય તો વસ્તુ જ જાય, સ્વભાવ જાય તો સ્વરૂપ જ જાય. ત્રિકાણી જે વસ્તુમાં છે એનો સ્વભાવ છે, એનો ગુણ છે. ગુણ અને ગુણી ક્યારેય જુદા પડે નહીં. ક્રોધ અને જીવ જુદા પડે કે ન પડે? તો કે પડી શકે, પડે એમ નથી કહેતા, પડી શકે. જીવ અને કશાય જુદા પડી શકે? શું કામ? સ્વભાવ નથી. કશાયનો સ્વભાવ એ જીવનો સ્વભાવ, જે જ્ઞાતા દ્રષ્ટા છે એ આ કશાયનો સ્વભાવ નથી. તો કસાઈ જુદા પડી શકે, કસાઈ ટળી શકે, એનું કારણ કે કસાઈની ઉત્પત્તિનું કોઈ કારણ હોવું જોઈએ. જેનું કારણ હોય એનું કાર્ય સમાપ્ત થઈ શકે. જેની ઉત્પત્તિનું કોઈ કારણ જ ન હોય એનું ક્યાંય થાય નહીં. જ્ઞાન એ જીવનો સ્વભાવ છે, જ્ઞાન એ જીવનો સ્વભાવ છે, દર્શન એ જીવનો સ્વભાવ છે, સુખ એ જીવનો સ્વભાવ છે, આનંદ એ જીવનો સ્વભાવ છે. તો જીવથી ક્યારે એનો સ્વભાવ છૂટો પડે નહીં. ગુણ અને ગુણી એનું સ્વરૂપ અભેદ છે, એ છૂટું પાડી ન શકાય. સાકરમાંથી મીઠાશ જુદી ન પડી શકે, મરચામાંથી તીખાશ એ જુદી ન પડે, લીમડામાંથી કડવાશ એ જુદી ન પડે, એનો સ્વભાવ છે. અને એ નથી તો એ જ નથી. જે મરચામાં તીખાશ નથી એને મરચું કેમ કેવું, અને જેમાં ગળાશ નથી એને ખાંડ કેવી રીતે કેવી? કારણ કે એ સ્વભાવથી જ એ વસ્તુનું અસ્તિત્વ છે કે મારે ચામાં મીઠાશ જોઈએ છે, તો મીઠાશ માટે મારે શું લેવું પડશે? સાકર. કે જેનો સ્વભાવ મીઠાશનો છે તો જેમાં જશે એ સાકર એ વસ્તુને, પદાર્થને ગળાશ આપશે. જરા આપણે કહીએ કે થોડીક ખટાસ ઓછી છે, શું કરશું? લીંબુ નાખો. એનો સ્વભાવ છે ખટાસનો. એમ આત્માની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપયોગ, વીર્ય, સુખ, આનંદ, આ એનો સ્વભાવ છે. અને આ સ્વભાવ અન્યત્ર ક્યાંયથી ન મળી શકે. જ્ઞાન ક્યાંથી મળે? જ્ઞાની પાસેથી જ્ઞાન મળે. પણ કોઈને જ્ઞાન આપવું કેવી રીતે આપવું? જ્ઞાન તો પોતાનું જ છે, એમાં મૂકવું કેવી રીતે? કે આપણે કઈ કારણમાં જ્ઞાન થોડું ઓછું છે, જ્ઞાન થોડું ઓછું નાખો. જ્ઞાન આપી શકાતું નથી, જ્ઞાન લઈ શકાતું પણ નથી. જ્ઞાનના આવરણને હટાવી શકાય, જ્ઞાનના આવરણને હટાવી શકાય, પણ જ્ઞાન એ તો જીવનો સ્વભાવ છે. પ્રત્યેકમાં અનંત જ્ઞાનની ક્ષમતા છે, વિકસિત થઈ શકે, નાશ ન થાય. કોઈ દી ક્યારે કઈ ભણે નહીં, સાંભળે નહીં, ગમે તે કરે તો પણ અનંતમો ભાગ જ્ઞાનનો એનો એના વિદ્યમાન છે, નિગોદમાં પણ છે. તો આ એનો સ્વભાવ છે. અહીંયા એટલી સરસ ગાથા આપી, ક્રોધાદી તરતમ્યતા સર્પાદિકની માય, જે આપણને જલ્દી સમજાય એવું ઉદાહરણ આપ્યું સર્પનું, કે ક્રોધ તો બધામાં છે, પણ દેખીતો ક્રોધ, ફૂફાડા મારતો સર્પ નાગ, ગમે ત્યારે જુઓ ત્યારે ફૂફાડા જ મારતો હોય, અથવા તો એ ક્રોધની પર્યાયમાં જ હોય. હવે ક્રોધ છે એ જીવનો સ્વભાવ નથી. ભાઈ, સર્પની અંદર ક્રોધ આટલો બધો છે, ઓછો વધતો જેને કહીએ, અને એની સાથે એક કીડી છે, એમાં કેમ ક્રોધ જણાતો નથી? તો ત્યાં પુનર્જન્મ અને સંસ્કાર બે વસ્તુ સમજી લેવાની છે. સર્પને ક્રોધની જે ઉપલબ્ધિ છે એ આ જન્મની છે. આ વખતે કોઈએ એને કઈ સર્પ જન્મ્યો અને કોઈ એવા ક્રોધ આપ્યો, કોઈએ ક્રોધ એને કઈ શીખ્યા, ક્રોધ એને ક્યાંયથી ભણ્યા, કેળવ્યો, શું કર્યું, કોને સમજણ આપી ક્રોધની? તો કે કઈ નથી, આ એની આ જન્મની સિદ્ધિ નથી, પણ પૂર્વ જન્મનો વારસો લઈને આવ્યો છે. એટલે એક વસ્તુ સિદ્ધ કરી કે પુનર્જન્મ છે, પૂર્વજન્મ છે. હવે એના વારસામાં શું આવ્યું? ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો તો એને વારસામાં એના સંસ્કાર ક્રોધના છે અને કોઈના સંસ્કાર લોભના છે. એટલે કહ્યું કે રૂપિયો આપો ને, તો કે જોઈ તો મારી ચામડી ઉતેડી દઉં, પણ રૂપિયો કોઈ દી નહીં આપો. ચમડી તૂટે દમડી ન છૂટે. લોભના સંસ્કાર એટલા ભયંકર છે, મરી જાઓ પૈસા માટે, પણ પૈસા છોડું નહીં. આ બધા સંસ્કારો, કામ વાસનાના સંસ્કારો, ભોગ વિલાસના સંસ્કારો, દરેક જીવની અંદર આવા કશાયના વધતા ઓછા પ્રમાણમાં સંસ્કારો છે. અને એ સંસ્કારો એને આ જન્મના નથી, આ જન્મની અંદર હજી એને કંઈ એવા સંસ્કારો ક્યાંય મળ્યા નથી, એ લઈને આવ્યો છે, એની સાથે છે, વારસાગત છે. વારસો તો ન કહેવાય, બાપને ન હોય, વૈરાગને સંસ્કાર દીકરાને હોય, પણ શબ્દ પ્રયોગ આપણે ત્યાં કુટુંબમાં આવે એટલે વારસો શબ્દ મૂકીએ, એ પણ પરમાર્થની દ્રષ્ટિએ સાચો શબ્દ નથી, પણ જન્મજાત સંસ્કારો છે એમ કહેવાય. એને સંસ્કારો જન્મજાત છે. જન્મજાત છે એટલે એ જન્મની અંદર એની જાત જ, સર્પની જાત જ ક્રોધના સંસ્કારોનું પ્રતીક છે, વાંદરાની જાત જ ચપળતાનું પ્રતીક છે, શિયાળીની જાત જ લુચ્ચાઈનું પ્રતીક છે, કાગડાની જાત જ ચતુરાઈનું પ્રતીક છે, બગલાની જાત જ ઠગ ભગતનું પ્રતીક છે. કોઈ વસ્તુ એને કોઈ શીખવવા ગયું નથી, છતાં એના જેવી ચપળતા અને નિપુણતા શીખી એનામાં પણ નથી. કોઈ લુચ્ચાઈ ગમે એટલી શીખે ને, પણ આને તોલે કંઈ પહોંચે નહીં. કોઈ ગુલાટ મારતા ગમે તેટલા એના ક્લાસ કરે વ્યાયામશાળામાં, પણ વાંદરાની અરે હરીફાઈમાં એ ન ટકી શકે. ક્રોધ ગમે તેટલો કરવો હોય, પણ ફણીધર જેટલો ક્રોધ કરતો, ચંડ કૌશિકનું ઉદાહરણ છે, શું કરશે ક્રોધ? આ બધા એના સંસ્કારો. આને કે છે સંજ્ઞા. એ સંસ્કારો જ્યારે ઉદયમાં આવે ત્યારે વૃત્તિના રૂપમાં આવે છે. આપણને ઘણાને ખાખાની વૃત્તિ ઘણી હોય, ઘણાને વિષય વાસનાની વૃત્તિઓ જોર કરતી હોય, કોઈને લોભની સંગ્રહની પરિગ્રહની વૃત્તિ જોર કરતી હોય. એને ખબર ન પડે કે કેમ મને આ થાય છે. ઘણીવાર વિચાર કરે તો, વિચાર સામાન્ય જીવ કરતો જ નથી, વૃત્તિથી જ દોરાય છે અને વૃત્તિથી જ જીવે છે. કોઈ દી એને વિચાર ન આવ્યો કે હું જીવું છું એના સિવાય મારું કઈ જીવન ખરું? કારણ કે ક્યારે એને આત્માના નિર્મળ સ્વરૂપનો, ગુણ સ્વરૂપનો, જ્ઞાન સ્વરૂપનો વિચાર નથી કર્યો. પોતે જે છે એ જ સાચો છે અને એને જ પુષ્ટિ કરવાની છે, એને જ પોષણ આપવાનું છે. એટલે વિચારહીન દશામાં જીવ જીવે છે. એટલે પોતાની અંદર વૃત્તિઓ જાગે છે તો એને એના સંસ્કારોનું ચિંતન થતું નથી કે મારા એવા પૂર્વના કયા સંસ્કારો ગાઢ છે, પ્રગાઢ છે, કે જેને કારણે મને આ વૃત્તિ થાય છે. કેમ આખો દી ખાવ ખાવ થાય છે? કેમ વાતમાં ને વાતમાં ક્રોધ ચડે છે? કેમ અભિમાન જ્યારે ને ત્યારે બસ અભિમાન જ આવે છે? માન કસાય જ હદા, હંમેશા માન કસાય જાગૃત હોય, વતાવ્યો વતાવાય નહીં, બોલાવ્યો બોલાવાય નહીં, કેમ આમ છે? હાઈલી ઇન્ફ્લેમેબલ, નોટ ટુ બી લૂઝ સન્ટેડ, જે પેટ્રોલના ડબ્બા હોય ને કંઈક એનાથી દૂર રહેજો. આ જ્વલનશીલ પદાર્થ છે, જરાક કોઈ નજીકમાં જો કંઈ પણ આવશે ગરમી તો હળગશે ને હળગાવશે. કેમ આપણા જીવનની અંદર આવી વૃત્તિઓ છે? જ્ઞાનીઓએ આખો ધર્મ, પરમાર્થનો માર્ગ એ આત્માની શુદ્ધતા માટે આપ્યો છે કે ભાઈ જન્મો જન્મની અંદર આવા સંસ્કારો ભરીને તું આવ્યો છો. અનેક સંસ્કારો વૃત્તિના રૂપમાં જન્મ લે છે. સમયે સમયે વૃત્તિ ચલિત થાય છે, જાગે છે. નિમિત્તાધીન વૃત્તિ છે, નિમિત્ત બદલાણું અને વૃત્તિ બદલાણી. કોઈ સારો પદાર્થ જોયો અને લેવાની ઈચ્છા થઈ ગઈ, કોઈ વસ્તુ જોઈ અને એને ભોગવવાની ઈચ્છા થઈ ગઈ. વૃત્તિ સમયે સમયે અંદર સંસ્કારો ઢગલાબંધ પડ્યા છે, પ્રગાઢ સંસ્કાર કર્યા છે. જ્ઞાનીઓએ યમ અને નિયમના પાઠ એના માટે આપ્યા છે કે વૃત્તિનું સંયમન કરો, વૃત્તિને ઓળખતા શીખો. એ વૃત્તિ સ્વભાવ નથી, સંસ્કાર છે. અને એ સંસ્કારને ટાળી શકાશે જો તમે તપનો સહારો લેશો તો વૃત્તિનો સંક્ષય થઈ શકશે. વૃત્તિ સંક્ષય તપ કે છે. મર્યાદિત કરો બધું, પરિમાણ કરો, પ્રત્યેક વસ્તુની અંદર કંઈ ને કંઈ સંયમ કરો. આ સંવરથી શરૂ થાય, કારણ કે સંસ્કાર છે એ પડેલા છે, સંયોગથી થયેલા છે. સંસ્કાર છે એ સંયોગનું સ્વરૂપ છે, અને સંયોગ છે તો ટળી શકે છે. સંયોગથી જેની ઉત્પત્તિ છે એ ટળી શકે છે. તો આપણા જીવનમાં કેટલી બધી અસદ વૃત્તિઓ ભરપૂર ભરી છે, એનું કારણ પૂર્વજન્મના આ બધા સંસ્કારો છે. તો જેટલું વધારે છે એટલા પૂર્વજન્મનું ઘણું ભેગું કર્યું છે, બધું સંગ્રહ કરીને આવ્યો છે. ક્યારેય વૃત્તિનું પ્રમાર્જન થયું નથી, ક્યારેય વૃત્તિનું શુદ્ધિકરણ થયું નથી, કારણ કે એ ક્યારેય પોતે પોતાની વૃત્તિનું ચિંતન પણ કર્યું નથી. એ સદવૃત્તિ છે, અસદવૃત્તિ છે, એનું અભિમાન એટલું બધું છે કે પોતે જે કરે છે સાચું છે. એને ક્યારેય એ વિકલ્પ પણ નથી કે અરે આ વિતરાગ પરમાત્માનું જીવન, જીનેશ્વર પરમાત્માનું જીવન, સિદ્ધ પરમાત્માનું જીવન, આટલું નિર્દોષ જીવન, દોષ રહિત જીવન, એના જીવનની અંદર એક પણ વૃત્તિ નથી. વૃત્તિ વહે નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાં. આવી પ્રકારનું ઉત્કૃષ્ટ જીવન છે. અને મારા જીવનમાં એક વૃત્તિ સમે ત્યાં બીજી ઉઠે, બીજી સમે ત્યાં ત્રીજી ઉઠે. એકય વૃત્તિ દરેકને હું એને સંતોષવાનો પ્રયત્ન કરું એટલે કસાય વિના થાય નહીં, અનિતિ વિના થાય નહીં, અધર્મ વિના થાય નહીં. આખો મારો વ્યવહાર ને વ્યાપાર નીતિ નાશના માર્ગે જીવન ચાલી રહ્યું છે. શાસ્ત્રકારોએ એટલા માટે માર્ગાનુસારીના ગુણોની અંદર આ 35 તો પેલા ગુણ આપ્યા છે નીતિના, કે તું આ રીતે ચાલ. હવે જીવનની શુદ્ધિકરણનો અવસર મનુષ્ય જન્મ સિવાય ન થાય, બાકી બધે વૃત્તિને બાંધવાનો અવસર છે. તિર્યંચના ભાવમાં વૃત્તિ બંધાય, નારકીના ભાવમાં ક્રોધના પરિણામો બંધાય, દેવના ભાવમાં કામ અને લોભના પરિણામો બંધાય. એક મનુષ્ય જન્મ એવો છે કે જો જાગૃતિ આવે અને જાગૃત પુરુષનો યોગ થાય તો આ સંસ્કારથી છૂટવાનું બને, આ સંજ્ઞાથી છૂટવાનું બને અને જેવો આત્મા છે એવો પ્રાપ્ત થાય. કારણ કે અહીંયા પ્રયત્ન થઈ શકે, પુરુષાર્થ થઈ શકે અને પુરુષાર્થમાં સમજણ તારી આવી શકે, સમજણમાં વધારો થઈ શકે. એવો જો કોઈ પ્રસંગ હોય તો મનુષ્ય દેહનો પ્રસંગ છે કે જેમાં તને સંજ્ઞેપણું પણ છે અને આત્મિક પુરુષાર્થ તારો જાગી શકે એવો વિવેક પણ છે. તો વાચા સહિત વિવેક શક્તિ જે પ્રાણીની વિચાર દશા જેને વિશે વર્તે છે તે મનુષ્ય પ્રાણી આત્મકલ્યાણ માટેનો સૌથી અધિકારી છે. તો એ આ ગાથાની અંદર પુનર્જન્મ અને સંસ્કાર, આપણે આપણી વૃત્તિનું જો અવલોકન કરીએ તો પુનર્જન્મ સાબિત થયા વિના આપણને જ પકડાય. અને માં છોકરાને ઘણી વાર કહે ક્યાંથી આ દુકાળમાંથી આયલો આવ્યો છે, ભાઈ તારો દીકરો છે, તારા ઘરમાં પેદા થયો છે, તોય કે છે કે આના સંસ્કાર કંઈક જુદા છે, ખાવ ખાવ કેરા જ કરે છે, ખાધુડકો છે, ક્યાંક દુકાળમાંથી પૂર્વ જન્મમાં તો ક્યાંક આ બસ. કેમ સેની તમે શંકા સેની કરી પુનર્જન્મની? એમ દીકરાને કેવું સારું છે, બીજાને કેવું સારું છે, પણ જીવ પોતા માટે ક્યારેય વિચાર કરતો નથી કે મને આ ક્રોધની પર્યાય ઉપજે છે, માનની ઉપજે છે, માયાની ઉપજે છે, લોભની ઉપજે છે, કામભોગની લાલસાઓ થાય છે, તૃષ્ણાઓ થાય છે, આ બધી ક્યાંની છે? આ કાંઈ મેં અત્યારે ક્યાં ટ્રેનિંગ લીધી છે, અત્યારે ક્યાં આનો કોર્સ કર્યો છે, ક્યાંય અભ્યાસક્રમ કર્યો છે? નથી કર્યો. તો આ ક્યાંથી જોર કરે છે? આ બધી અસદ વૃત્તિઓ જોર કરે છે અને વૃત્તિ અનુસાર જ જીવન ચાલે છે. કોઈનું જીવન એવું જોયું કે વૃત્તિની સામે જીવન ચાલતું હોય કે ના વૃત્તિ ઉઠી એ નહીં કરવું? આને કહેવાય સાધના. સાધક જીવન આ એની ચાવી છે, આ એનું પ્રમાણ છે, આ એની કસોટી છે, આ એને ઓળખવાની રીત છે. એ જીવન છે કે જે ઉઠતી વૃત્તિ પ્રમાણે ચાલતો નથી પણ વૃત્તિનો વિજય કરે છે. વૃત્તિ આવે એટલે તરત જ મન જોડાઈ જાય છે, મન તો આપ્યું જ છે. જેમ દ્રશ્ય આવે એટલે આંખ કામ કરે જ છે, શબ્દો આવે એટલે કાન કામ કરે જ છે, એમ આ બધી વૃત્તિઓ ઉઠે છે એટલે મન તરત જ એને અરે આ ગોઈની અંદર હવા નાખે, મન હવા આપે, બસ હવે તો આ કહી રે છૂટકો. અને જ્યારે આ કહી રે છૂટકો આવું અજ્ઞાનનું જોર વધે ત્યારે વિવેક તો હોય જ નહીં. એટલે થાય ન થાય, કરાય ન કરાય, ઉચિત અનુચિત, હિતકારી અહિતકારી, સત્ય અસત્ય, આવું બધું કોણ જુએ? ન્યાય અન્યાય વાત જ ગઈ. વિવેકહીન કૃત્યમાં કોઈ દિવસ ન્યાયની ધર્મની દ્રષ્ટિ હોય નહીં. અદભુત માર્ગ. એક ગાથાની અંદર કૃપાળુદેવ આખો જન્મ જન્માંતરનો માર્ગ, સંસ્કાર એ વૃત્તિના રૂપમાં, સંસ્કાર એ સંજ્ઞાના રૂપમાં. કેવી બાળકને સંજ્ઞા છે બધી, ખાવાની સંજ્ઞા, આહાર સંજ્ઞા, નિંદ્રા સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા. તિર્યંચના નાનામાં નાના સૂક્ષ્મ જીવોને પણ ભયની સંજ્ઞા કેવી છે? કોણ કહેવા આવ્યું છે એને? પૂરતી ઇન્દ્રિયો પણ નથી, સમજણે નથી, છતાં હું ભયમાં છું. સંજ્ઞા છે, જન્મો જન્મની છે, એટલે તરત જ જ્યાં ભરી જવું લાગે ત્યાં ભાગી છૂટે છે. એને કોઈ ભાગવાનો સંદેશો આપતો નથી. આ એની અંત પ્રેરણા છે, એની સંજ્ઞા છે અને આ બધી વૃત્તિઓ છે. અહીંયા સરસ મુનિશ્રી લખે છે કે આ સંસ્કાર બદલવાના છે. આપણા સંસ્કાર બદલાતા નથી. કોઈ જીવ એવો હોય છે કે તુરત જ પરિવર્તન, અને કોઈ જીવ એવો છે કે ગમે તેટલું કહો તો પણ પરિવર્તન થાય નહીં. એને કરવું ન હોય તો થાય જ નહીં, કરવું હોય તો થાય. આખી વાત ક્યાં આવીને ઉભે છે? પરમાર્થની પોતા ઉપર. કોઈ કહે એટલે થાય? કોઈ ઉપદેશ આપે એટલે થાય? એ ઉપદેશને પોતે જ્યારે ધારણ કરે અને પોતાની સમજણ બનાવે ત્યારે થઈ શકે, બાકી ન થાય. એટલે તીર્થકરનો ઉપદેશ પણ આપણને પરિણામી થાય જ એવું નહીં. પણ જ્યારે આપણે સન્મુખ છીએ એ ઉપદેશની, આપણે પરિવર્તન કરવું છે, સ્વરૂપ જાણવું છે અને આવેલા જે કંઈ અનિષ્ટના સંસ્કારો છે દૂર કરવા છે, એવી આપણી ભૂમિકા હોય તો ઉપદેશ આપણને લાભકારી થાય. નહીં તો ઉપદેશ પણ આપણને કોઈ અસરકારી બની શકે નહીં. કારણ કે સંસ્કારોને બદલવા છે અને સંસ્કારો વૃત્તિના રૂપમાં આવે છે અને મન એને હવા આપે છે. તે સમયે એને પોતાની ઇન્દ્રિય જે મન છે આભ્યંતર, એ મન એની ચિત્ત વિના કામ નહીં કરે. પણ ચિત્તની અંદર જો આ બોધિનું તત્વનું જોર હશે તો મન ઉપર વિજય મેળવશે. એટલે જ્ઞાનીઓએ કહ્યું મનો નિગ્રહ એ પહેલી ભૂમિકા. મનો નિગ્રહ એટલે કંઈ પણ અનુચિત વસ્તુની ઈચ્છા થાય તો એનો નિગ્રહ કરવો કે ના, મારે નથી કરવું, હું નહીં કરું, મારાથી નહીં થાય, ભલે નુકસાન થાય હું નહીં કરું, ભલે જે થવાનું હોય તે થાય. એવી નાની નાની પોતાના સંકલ્પની સિદ્ધિ આ નિગ્રહના સ્વરૂપમાં છે. બહુ વિશેષ નથી, પણ આપણે નક્કી કર્યું કે આપણને સામાન્ય રીતે થઈ ગયું કે ના ભાઈ, કોઈ જીવની હિંસા ન થાય, એ હિંસાથી આહાર ન થાય, એ હિંસાથી આર્થિક કમાણી પણ ન થાય. હવે ગમે તેટલી લાલચ આવે કે લ્યો આનાથી તમારા શરીરની પુષ્ટિ થશે, આનાથી વિટામિન મળશે, આનાથી પ્રોટીન મળશે, આનાથી તમારા શરીરમાં જે રિપોર્ટમાં ખામી આવી છે હવે તમે થોડુંક આ પરમાટી ખાઓ એટલે એની પૂર્તિ થશે, નિગ્રહ આવશે. નિગ્રહની પ્રાથમિક ભૂમિકા છે કે ના, એ હું નહીં કરું. એવો વેપાર છે કે ભાઈ અમે તમને આવી પ્રકારની હિંસા જેમાં છે જીવોની એવી પ્રકારનું કરીએ કે એમાંથી તમને પૈસા સારા મળશે, તમે કહો ભલે મને ખોટ જાય, આર્થિક આબાદી ન થવાની હોય તો ન થાય, પણ હિંસાનો વેપાર હું નહીં કરું. કર્મદાનના ધંધા આપ્યા છે, પક્ષીઓના પીછાનો વેપાર, પશુઓના શિંગડાનો વેપાર, પૂંછડાનો વેપાર, એના વાળનો વેપાર, ચામડાનો વેપાર, આ બધા જીવની હિંસાના આધાર ઉપર આ બધા કર્મદાનના ધંધા છે. પ્રતિક્રમણમાં 15 પ્રકારના આ કર્મદાનના પ્રકાર 7મા વ્રતમાં આપ્યા છે. શ્રાવક ક્યારેય આજીવિકા અર્થે આવું કર્મદાનનો ધંધો ન કરે કે જેમાં હિંસાનો અતિરેક હોય, તો એને ખપે નહીં. આ નિરોધ છે, એનો બહુ પ્રાથમિક ભૂમિકા છે. નિરોધથી સંકલ્પ બળ શરૂ થાય, પછી એને એનો જય કરવાનો છે. બીજું પગથિયું આવે છે, મનનો જય કરો. મનનો જય કરો એટલે આ તો બધા આપણી સંસ્કારો જે છે, માન્યતાઓ છે, એ આપણને મદદ કરે છે નિરોધમાં કે મારાથી આમ ન થાય. કોઈને અમથમ તો મારી આવતો કૃષ્ણ ભાઈ મારે નથી મારવું, કોઈ પશુ પક્ષીને મારતો નથી મારવું, સર્પ નીકળો હોય તો એને કંઈ મારી ન નાખે. તમે જોજો અમુક કોમ્યુનિટીની અંદર કે જીવ જંતુ જે કાંઈ મેળવ્યું હોય કે તરત જ ચપ્પલ કાઢી અને સીધું ઘા કરે. આપણે કે મારાથી ન બને, તો આ એક નિગ્રહની ભૂમિકા હજી છે. પછી જયની ભૂમિકા આવે, જયની ભૂમિકા આવે કે આપણને બીજો કઈ વાંધો નથી, માન્યતા છે, ખવાય એવું છે, ભાવે છે, પણ લૂંટીને ન ખવાય, ચોરી કરીને ન ખવાય, કોઈનું લૂંટેલું ન લેવાય. અહીંયા એને આકર્ષણ છે પણ સાથે એના ઉપર જય કરે છે મનનો. મન તો કે છે ઉઠાવી લે, એને ખબર નહીં પડે એ આડોઅડો ગયો છે અને વસ્તુને તું બઠાવી લે, નહીં કરે. ત્યાં એની વૃત્તિમાં એ મનોજય ઉપર છે, એ મન ઉપર કાબુ રાખી શકે છે. વસ્તુ ગમે છે, નથી ગમતી એવી નહીં, માન્ય છે, એનો પોતે ભોગ કરે છે, પોતાની પાસે નથી, આ ઉપલબ્ધ થાય એમ છે, છતાં પણ નથી લેતો, આ એની બીજી ભૂમિકા છે, એ મનનો જયની ભૂમિકા છે કે મારે આ ન લેવાય. તો એ શ્રાવકની અંદર માર્ગાનુસારીના ગુણમાં ન્યાય સંપન્ન વૈભવમાં આવે છે કે આવું ગમે તેવું પડ્યું હોય તો પણ એને હાથ પણ અડાડે નહીં, એવા ધર્મકથામાં દ્રષ્ટાંતો પણ આવે છે. એથી આગળની ભૂમિકા સાધકની થઈ. હવે સાધુ થયો કે સાધક થયો, હવે ભૂમિકા આવી મનનો લય. મનનો લય કરવો, અમનસ્ક થઈ જાય, ઉપર ઉઠી જાય મનથી. સંકલ્પ વિકલ્પ મન કરાવે છે, પદાર્થ જોઈને પ્રલોભન લાલચ એ મન કરાવે છે. પોતે મનથી પર થાય અને ચિત્તના લેવલ ઉપર હોય, ચિત્તની અંદર કેવળ શુદ્ધિ છે, કેવળ પોતાના ગુણો છે, કેવળ પોતાનું સ્વરૂપ છે, કેવળ પરમાત્માનું સ્વરૂપ છે, તો એને કોઈ મનોભૂમિકા મનોવ્યાપાર થતો જ નથી. કોઈ મનોવ્યાપાર થતો જ નથી. વસ્તુ છે, પદાર્થ છે, સંયોગો છે, પરિસ્થિતિ છે, પણ મનનો વ્યાપાર નથી. વ્યાપાર થાય તો ઇષ્ટ અનિષ્ટ થાય ને, વ્યાપાર થાય તો સારું ખરાબ થાય ને, વ્યાપાર થાય તો મનનો તો ગમો અણગમો આવે ને, મનનો વ્યાપાર થાય તો ઇષ્ટ અનિષ્ટના ભાવ આવે ને, કશું જ નથી આવતું. નિર્લેપ છે, નિરાગી છે, સંસારના કોઈ પદાર્થ ઉપર એને મોહ દ્રષ્ટિ થતી નથી. મુનિઓ છે, કેવી કેવી અવસ્થામાંથી પસાર થતા હોય, કેટલી કેટલી વસ્તુઓ આવતી હોય, પણ એમાં ક્યાંય એ ચલિત થાય નહીં, કારણ કે મન જ વેપાર કરતું નથી. એનું મન જ શાંત થઈ ગયું છે, લય થઈ ગયું. આવી અદભુત સ્થિતિ, અને મનને લય કરવા માટે ચિત્તની જેટલી વિશુદ્ધિ થાય એટલું મન જાય, કેમ કે મનની ઉત્કૃષ્ટ અવસ્થા, વિશુદ્ધ અવસ્થા એ ચિત્ત છે. ચિત્તનું ચિંતન બદલાઈ ગયું આખું. એકવાર ચિંતન બદલાઈ જાય પછી ગમે તેવા ભૌતિક પદાર્થો હોય એનું આકર્ષણ આપણને ખેંચે નહીં. કૃપાળુદેવ એમ કહે કે આ ઝવેરાતને અમે કાળકોટ વિશ જેમ દેખીએ છીએ. આખું જગત સોનાનું થાય તો અમારે મન તૂરનું છે. મનનો વેપાર નથી. વસ્તુમાં હોવા છતાં, વસ્તુના સંગમાં છતાં, વસ્તુની સાથેનો કોઈ મનનો વેપાર નથી. આવી અદભુત સ્થિતિ, વૃત્તિનો વિજય, સંજ્ઞા ઉપરથી પ્રજ્ઞામાં પરિવર્તિત કરવાનો વિજય, આ એક સમજાઈ ગયું કે મારા આખા જીવનના જે કંઈ દુર્ગુણો છે, મારા જીવનની અંદરની જે નિર્બળતાઓ છે, દુર્બળતાઓ છે, એ આત્માની નથી, સંસ્કારની છે. મારા સંસ્કારમાં કંઈક ખામી છે, અને અનાદિકાળના સંસ્કાર અજ્ઞાન અને સંગ બે ખોટો. એક તો જીવનું અજ્ઞાન, સ્વરૂપનું, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, પોતા વિશેનું અજ્ઞાન, અને સંગ અસત્સંગ. જેટલો સંગ અત્યાર સુધી મળ્યો છે તે બધો અસત્સંગ મળ્યો છે. તો સંસ્કાર કેવા થયા હોય, મિથ્યા સંસ્કાર છે બધા. અને અત્યારે જ્યારે એ પોતે સાધક દશામાં આવે અને એનો વિચાર કરે એટલે પ્રારંભ, હે પ્રભુ હે પ્રભુ શું કહું, દીના નાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણ. એ જ્યાં બોલે ત્યાં તો આંખોના ધોધ વહી જાય, અંતરમાંથી પારાવાર રૂપે પ્રેમની પશ્ચાતાપની સરવાણી ફૂટે. અનંત જન્મોના હિસાબમાં પ્રભુ મારું અજ્ઞાન અને મને મળેલો અસત્સંગ એને કારણે ઓહો હો કયો દોષ એવો છે કે જે મારામાં નથી, નિમિત્ત મળ્યું નથી ત્યાં સુધી મને લાગે કે આ મારામાં નથી અને આ નથી, નિમિત્ત મળ્યું નથી અને દોષ જાગૃત થયો નથી. ક્યારેક નિમિત્ત ન મળે એટલે આપણે નિર્દોષ છીએ એમ માની લેવાનો જરૂર નથી. સેજે બાબા સીતારામ જેવી દશા છે. માણસ પ્રમાણિક એટલા માટે છે કે કોઈ જોઈ જાય છે, એટલે જો લોકોનો સંગ ન હોય તો આની અપ્રમાણિકતાનો કોઈ હિસાબ નથી. લોકસંજ્ઞાનો ડર છે, પોતાની જાતના અભિમાનનો ડર છે, પોતાની આબરૂનો ડર છે, ઇજ્જતનો ડર છે, અને એટલી નફટાઈ જીવનમાં જો આવી જાય, દંભ આવી જાય, તો જીવને પાપ કરતા કોઈ રોકતું નથી, ગમે તેવું પાપ કરે. દોષ વિદ્યમાન છે. જ્ઞાનીએ માત્ર શબ્દ મૂક્યો કે હું તો દોષ અનંત. કેટલા ગણવા? પરિભ્રમણ કેટલા વખતથી? અને દોષ કેટલા હોય? એ દોષને મૂકવો નથી, તક નથી, આઉટલેટ નથી, પણ મળે તો દોષને પ્રગટ થતા વાર લાગતી નથી. અને મનોનિગ્રહ કે મનોજય તો છે નહીં, તો દોષ પ્રગટ થાય તો દોષનો શિકાર થાય કે નહીં, વૃત્તિ પ્રગટ થાય તો વૃત્તિનો શિકાર બની જાય. પછી કે અમે સંયોગોના ગુલામ છીએ, અમારે તો કઈ કરવું નતું. સંયોગોના ગુલામ, સંયોગોના ગુલામ નહીં, તું મનનો ગુલામ છો. તારું મન જો નિગ્રહમાં છે, જયની ભૂમિકામાં છે, તો તું એ સંયોગોને વશ નહીં થા, તો તું સર્વતની ભૂમિમાં કે ના મને આ ન ખપે, શરાબ હું નહીં પીવું. નિરોધની ભૂમિકામાં છો, સંસ્કાર દ્રઢ છે જૈનત્વના, એટલે તારો નિરોધ બરોબર છે, સંકલ્પ સાથેનો છે, પણ પછી તો જૈનત્વથી આગળ ચાલવાનું છે. જૈના સંસ્કાર છે કે કોઈ પણ પ્રકારનું અનિતિનું ધન આવે છે મારે નહીં જોઈએ, એ તારી પોતાની જરા ભૂમિકા છે. મને નહીં જોઈએ, કોઈને લૂંટીને મારે નથી લેવું, કોઈને ભરમાવીને કોઈને છેતરીને એ મારે નહીં ગમે, કોઈનો વિશ્વાસઘાત કરીને દગો છળ કપટ, અરે આ કઈ પૈસા કમાવાની રીત છે? જગતનો પ્રત્યેક જીવ સિદ્ધ જેવો છે. હું જયારે નમો સિદ્ધાણમ બોલું છું ત્યારે કોને નમસ્કાર કરું છું? જે સિદ્ધો થયા છે તે, અને જે થવાના છે. જે અહિયા સિદ્ધા, જે ભવિષંતેણા ગયેકાલે સંપૈ આ વર્તમાણા તિમિહીણ મંદામી. નમો ત્રણ ચાર વાર બોલે સામાયિકમાં. જેવો સિદ્ધ થયા છે, જેવો થવાના છે, અને વર્તમાન કાળે જે વિદ્યમાન છે એને હું મન વચન કાયા તિવિહેણ મંદામી. એક જીવ ચાલ્યો જાય છે. અત્યારે તું ધર્મમાં છો અને એ નહીં કરતો હોય, પણ તારા કરતા વેલો મોક્ષે ન જાય એની કોઈ ખાતરી ખરી? કદાચ શક્યતા છે કે મારા કરતા વહેલી મુક્તિ એની થાય, તો એ પેલો સિદ્ધ થશે. અને પછી હું સાધના કરતા કરતા જયારે બોલીશ નમો સિદ્ધાણમ, તો મારે નમસ્કાર કેને કરવાનો છે? તો કોઈ જીવ પ્રત્યે વિરાધના ન થાય, આસાધના ન થાય, અપરાધ ન થાય. અપરાધ બુદ્ધિથી કોઈ જીવ પ્રત્યેનો વ્યવહાર ન થવો જોઈએ. કેવો માર્ગ તીર્થંકર પરમાત્માએ આપ્યો છે કે તું જે સિદ્ધ છે એની આસાતના કર્મા, અને જે નથી જે થવાના છે એની પણ આસાતના કર્મા, તારો માર્ગ રોકાઈ જશે. આ મનોજયની ભૂમિકા છે. અને મનોલયમાં તો આવો વિકલ્પ કે વિચાર પણ આવતા નથી. હવે એ તો માત્ર પોતાના સ્વરૂપની સાધના કરે છે એટલે એનું મન તો શાંત છે. મન જો જરાક સક્રિય થઈ ગયું તો કૃપાળુદેવે કીધું, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નેવા. એકવાર વિકલ્પ આવી ગયો, મન જાગૃત થઈ ગયું, મન સક્રિય થઈ ગયું, ચિત્ત દૂષિત થયું અને મન જાગૃત થઈ ગયું, ચિત્ત ઉપર મનનો વિજય થઈ ગયો, સંકલ્પ વિકલ્પનો વિજય થઈ ગયો, મોહનો એક નાનો એવો વિકલ્પ જાગ્યો, 11મા ગુણસ્થાનકે જાગ્યો સાતા ગારવનો વિકલ્પ. એક મુનિને કોઈ પણ પ્રકારનો કસાયનો વિકલ્પ જાગ્યો, આખો સંસાર ઉભો થઈ ગયો. વર્ષોની સાધનાથી એ સંસારથી પર થઈ ગયો હતો, પણ મનના વિકલ્પે આખા સંસારને ઉભો કરી દીધો. પણ એનો ઉપાય અંતર્મુખ અવલોકતા. તું અંતર્મુખ થઈશ તો મન વચન કાયાથી તું પર છો. અંતર્મુખતા એટલે શું? ઇન્દ્રિયોના બાહ્ય વેપારથી મુક્ત થવું અને મનના વેપારથી પણ મુક્ત થવું, બધી જ પ્રકારના અનુબંધો તોડી અને માત્ર સ્વરૂપમાં સ્થિર થવા માટેનો પ્રયત્ન કરવો, બહારની ઇન્દ્રિયોને શાંત કરવી અને મનની ઇન્દ્રિયોના વેપારને રોકવો, ત્યારે એ અંતર્મુખતા અથવા ધ્યાનની પ્રક્રિયા શરૂ થાય છે. ધ્યાન કરવું છે, ધ્યાન કરવું છે, પણ શું કરવું છે અને શું નથી કરવું બે સમજ હોવી જોઈએ. મારે ધ્યાન કરવું છે મારા આત્માનું, બરોબર છે, પણ જગતને ભૂલવાનું છે. કૃપાળુદેવે સૂત્ર આપ્યું શું કરવાનું છે. જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. 299માં કહ્યું કે જપ તપ વ્રત બધું કરીને છેવટે કરવાનું સિદ્ધ શું કરવાનું છે. તર કરવું છે શું? આ હવારહાન ઊંધો પડીને બધી કામ કર્યા કરે, ક્રિયા અનુષ્ઠાન કરવું છે શું? એટલું સરસ સૂત્ર આપ્યું કે જગતની વિસ્મૃતિ કરવી છે. તો તું ક્રિયા કરસ એમાં જગતની વિસ્મૃતિ થાય છે કે સ્મૃતિ થાય છે? અને સતના ચરણમાં રહેવું, રેજે એમાંથી જરાય ચલિત થતો નહીં. આ તારું લક્ષ્ય છે, આ અંતર્મુખતાનું લક્ષ્ય છે. જો જે જગતની સ્મૃતિ થશે તો વિકલ્પ બહાર ગયા વિના રહેશે નહીં, અને વિકલ્પ બહાર જશે તો સંસારને ઉભો થતા સમસ્ત આ સંસાર ઉપજે મોહ વિકલ્પથી. એક મોહનો વિકલ્પ આવી ગયો, આખો સંસાર ઉભો થઈ જશે. આ એક ગાથાની અંદર પુનર્જન્મ અને સંસ્કાર એ બે વાત મૂકી છે. અને એમાં સંસ્કારની અંદર કહ્યું છે કે જ્ઞાનનો જ પ્રકાર છે. ચાર જ્ઞાનના પ્રકાર પાંચના બતાવ્યા, એના પેટા પ્રકાર બતાવ્યા, એમાં એક ધારણા બતાવી. એ ધારણા થઈ જાય છે, ધારણા એવી બની જાય છે પોતાની, પોતા વિશેની, કે ધારણા છે એ એનો સંસ્કાર છે. હવે એ મરે છે પણ એની ધારણા જતી નથી. પતંજલિ અષ્ટાંગ યોગની અંદર આ કહ્યું, આ યમ નિયમ પ્રાણાયામ આસન પ્રત્યાખ્યાન, અને પ્રત્યાખ્યાન થાય તો પછી કહ્યું કે ધારણા ધ્યાન અને સમાધિ. પણ પ્રત્યાખ્યાન થતા નથી આ સંસ્કારોના, આ વૃત્તિઓના. એના ઉપાય તરીકે યમને નિયમ બતાવ્યા, આસનની સ્થિરતા બતાવી, પ્રાણાયામના પ્રકાર બતાવ્યા કે મનને વિચારોથી છૂટું કરવું શ્વાસનું અવલંબન લઈને. આ એક અંગ કર્યા નહીં અને સીધો ધ્યાનમાં. આપણને તો ધ્યાનની મજા આવે છે, અમે તો અમારા આશ્રમમાં 2-2 કલાક ધ્યાન થાય, ધૂળ ધ્યાન થાય છે. કોઈ બી વિચાર કર્યો કે ધ્યાનમાં કર્યું શું? તેને પરમ તત્વની સાથેની અનુસંધાન કેટલું થયું અને જગતનું વિસ્મૃતિ કેટલી થઈ. ધારણા વિના ધ્યાન કેવું? જેની ધારણા ખોટી એનું ધ્યાન ખોટું, અને જેનું ધ્યાન ખોટું એની સમાધિ સાચી હોય. એ સમાધિમાં છે. શું સમાધિમાં છે? એ સમાધિમાં તો જગતના બધા જે આરંભ સમારંભ છે ને એનું પ્લાનિંગ કરતો હોય, એટલે કોઈ ડિસ્ટર્બ ન કરે ને હું સમાધિમાં છું. મનમાં વિચાર ક્યાં ચાલે? આના પછી આ કરશું, આના પછી આ કરશું, પછી આને આ કહેશું, આને આ કરશું. પાંચ પાંચ વર્ષના પ્લાનિંગ કરે. શેમાં કર્યા? સમાધિમાં. સમાધિમાં બેઠા બેઠા સમાધિમાંથી જઈ ગયા પછી બોલાવે શિષ્યોને, આવો આપણે આટલું આટલું મેં વિચાર્યું છે. સાહેબ તમે ક્યારે વિચાર્યું? તમને તો કઈ ટાઈમ નથી મળતો આખો દી. સમાધિમાં બેઠો તો ને બધું વિચારી લીધું. આખો સંસારનું પ્લાનિંગ, સંસારનું આયોજન, સંસારનું પ્રયોજન, સંસારનો આરંભ, એનો સમારંભ અને એની બધી વ્યવસ્થા, વિધિ, વિચારણા બધી કરી લીધી. ધારણા ખોટી હતી. અહીંયા કે છે કે જીવ ધારણા લઈને આવ્યો છે. આ સંસ્કાર છે આપણા, એ પૂર્વની ધારણા છે. સર્પને ક્રોધની ધારણા વધારે છે, ઉંદરને લોભની ધારણા વધારે છે. એટલે ગમે તે ગતિમાં ને ગમે તે પર્યાયમાં એની ધારણા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. એ સંગ્રહ કરે છે, કીડી સંગ્રહ કરે છે. આવી બધી આ સંસ્કાર બતાવે છે. આપણે સાધનામાં સાધકે સંસ્કારનો નાશ કરવાનો છે અને પોતાના સંસ્કારની ઓળખ પોતાને હોવી જોઈએ, થઈ શકે છે. જો સન્મુખ થાય તો જીવ જ્યાં સુધી સ્વસન્મુખ થતો નથી ત્યાં સુધી પોતે પોતાના સંસ્કારોને ઓળખતો નથી. એટલે પછી વૃત્તિઓ જાગે છે એને ખબર પડતી નથી અને વૃત્તિઓને પોતાની પર્સનાલિટી ગણે છે કે મને એ વાત વાતમાં આ ન ફાવે, હું તો ગરમ થઈ ગયો તરત જ. એ તારા સંસ્કાર છે ગરમ થવાના, અને સંસ્કાર કુસંસ્કાર છે, તારી વૃત્તિ છે. આ તારો ગુણ નથી. તારો ગુણ સમતાનો છે, તારો ગુણ ક્ષમાનો છે. તું એમ કે મારી સામે કોઈ કઈ કે મન ન ચાલે, એટલે હજી સ્વસન્મુખ થયો નથી, હજી પોતે પોતાના દોષને ઓળખા નથી. જ્ઞાની કહે છે પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. કયો ઉપાય છે? અમે ગમે એટલું કહીએ ને, જ્ઞાની કે અમે ગ્રંથ આપી આપીને મરી જશું, અને આવા કેટલાય જ્ઞાનીઓ આવી જશે, પણ તું કયા ઉપાય તરવાનો છો? જો તને તારા દોષ તરફ દ્રષ્ટિ નહીં જાય તો, અને પોતાના દોષ તરફ દ્રષ્ટિ પોતે જ કરી શકે, કોઈ અન્ય બતાવી શકે? જો ભાષણ બહુ સરસ, અમને ન ખબર પડે, સદગુરુ દોષ બતાવે તો ખબર પડે. અરે સદગુરુને ન ખબર પડે, એવો નાલાયક તું છો, એવો નફટ, નિંભર, દંભી, આડંબર. સદગુરુને ગોથા ખવડાવી દે જો પોતાની અંતરદ્રષ્ટિ ન હોય તો. બહુ હોય ને, એટલો કપટ છે, દંભ છે. અને પછી એટલા માટે કે સુધરવું નથી, સાધના કરવી નથી, એટલે હવે જોવું છે કે દોષનો ટોપલો કોકના ઉપર નાખી દે તો કોણ જોતા જોતા ગુરુ મળ્યો. હે માયલા ગુણ, મહાદેવજી જાણે, પોતાને ખબર છે દોષ કયા છે. ગુણ નહીં, અહીંયા તો દોષ છે. માયલા દોષ મહાદેવજી જાણે. તારા દોષ તું જ જાણ ભાઈ, કોઈને ખબર ન પડે, કેવડી સિવાય, કેવડી સિવાય કોઈને ખબર ન પડે. એક એકના ભાવને જાણનાર જો કોઈ તત્વ જગતમાં હોય તો એ કેવડી છે, સર્વજ્ઞતા છે. અને એને એટલા માટે થાય છે કે વિતરાગ છે. બાકીના તો બધા જ રાગમાં પડ્યા છે. શિષ્યનો રાગ, ચેલકાનો રાગ, પરિગ્રહનો રાગ, પ્રોપર્ટીનો રાગ, માન સત્કારનો રાગ, પૂજા પ્રસિદ્ધિનો રાગ. આ શું જાણે દોષને? તાકાત છે. હજી પોતાના દોષની અંદરથી નવરા નથી થયા, એ અન્યના દોષનું શું સુધારણ કરશે? એટલે ગુરુ દોષ બતાવી નહીં શકે. કૃપાળુ દેવ શબ્દ મૂક્યો, દીઠા નહીં નિજ દોષ તો, દેખાડા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. સાહેબ અમને અમારા કોઈ દોસ્ત બતાવે જ નહીં તો અમે ક્યાંથી તરીએ, એવું છે? સહન થાય એનાથી પેલા તો ઠીક, કદાચ ગુરુ દોસ્ત દેખાડે તો આ મહાપુરુષથી સહન થાય થાય. કૃપાળુદેવે પુષ્પમળાની અંદર 107મું પુષ્પ મૂક્યું છે. શું કીધું છે? દોષને ઓળખી દોષને ટાળવા. એમ નથી કીધું કે દોષ કોક ઓળખાવે ત્યારે એ દોષને ટાળવા. કોક ઓળખાવે કે આ દોષ છે પછી દોષને ટાળવા એમ નથી કીધું. તું જ્યાં સુધી દોષને ન ઓળખ ત્યાં સુધી દોષ ટળે. તને દોષ તરીકે દેખાવા જોઈએ કે મારો દોષ છે. અદભુત વાત મોક્ષ માર્ગની છે. પ્રત્યેક જીવ દ્રવ્ય આત્મા સ્વતંત્ર છે. ગુરુ એ માત્ર વટે માર્ગ જેવો છે, માર્ગનું દિશા દર્શન કરે અને માર્ગ બતાવીને એ ચાલ્યો જાય. સાથે ચાલે પણ નહીં, ચાલવું પોતાને પડે. અગમ નિગમના આ સિદ્ધાંતો સમજે નહીં. અને આજે તો ગુરુ પોતાનું હિત જોવા માંડતા હોય એટલે જેવા ગુરુ એવા ચેલકા બધા ભેગા થયા છે અને એવું હૈલા કરે અને એની અંદર એમ થાય કે બધું ચાલે છે. અરે માર્ગ જુદો છે, ગુરુ નિરાળો છે, તું નિરાળો છો. ઓલા કર્મના ખેલના સ્તવનમાં કે છે ને પદમાં કે ગુરુજીનું કર્યું ગુરુ ભોગવે અને ચેલાનું ભોગવે ચેલો. બંનેની કર્મધારા જુદી છે ભાઈ. તારે જ તારી પ્રયત્નથી સ્વપ્રયત્નથી જ મોક્ષ થાય, સ્વપુરુષાર્થથી જ થાય. ગાથાની એટલી બધી ગૌણતા છે, ગાથામાં એટલું બધું ગાંભીર્ય છે. વાત સર્પની કરી છે એટલે આપણને મજા આવી જાય કે આ તો સર્પની વાત છે. ક્રોધાદી તરતમ્યતા સર્પા દીકરી માય, આ તો આપણે ક્યાં લાગુ પડે છે? પ્રત્યેક વ્યક્તિમાં સર્પનો અંશ. ઓલો ફણીધર છે, આપણે નાના છીએ. કણા જેને કહે ને કણા, પણ એનાથી આપણે બાકાત નથી. પૂર્વ જન્મના આ સંસ્કાર છે અને આ સંસ્કાર એટલે જબરજસ્ત. બે જ શબ્દો જયારે જયારે કસાઈના આવે ત્યારે ઘણા કસાઈના પ્રકાર છે, પણ બે જ આવે, ક્રોધ અને ક્ષમા. ક્રોધ અને ક્ષમા. ક્ષમા છે એ તારો મનોજયનો વિષય છે અને સમતા છે એ તારો મનોલય છે. તને ક્રોધ જ થતો નથી, તું સમતામાં જ છો. ભગવાનને શિકારી કૂતરા કરડાવ્યા ત્યારે ક્રોધ નહીં થયો કે ભગવાન ત્યારે શરીરમાં હતા જ નહીં, એના મનમાં હતા જ નહીં, મન વચન કાયામાં હતા જ નહીં. તો ત્રણ અવસ્થા, મનોનિગ્રહ, મનોજય અને મનોલય. મનોજય છે સાધક અવસ્થામાં છે, ઓલું એથી ઉપર ઉચકાયેલા સાધક છે એને સમતા છે. બંનો પ્રશ્ન જ ક્યાં હતો? જૈન દર્શનમાં ત્રણ શબ્દો કીધા છે એ આખી અવસ્થા સાધકની અવસ્થા. કે પેલું તારો પ્રારંભ છે નિરોધથી છે. તું મનનો નિરોધ કરતા શીખી ગયો ત્યારે કંઈ થયું તો તને થયું કે આ ઠીક નથી. અત્યારે ચા પીવાનું મન થયું, ચા બરોબર છે, કંઈ ખોટી નથી, પીવું છું, બધું બરોબર છે, પણ ધીઝ નોટ ધ રાઈટ ટાઈમ, મારે નથી પીવી. ચામાંય કંઈ ખરાબી નથી, પીવામાંય ખરાબી નથી, છતાં મનનો નિરોધ છે નથી પીવી, બરોબર છે? આ નિરોધ મન ઉપર, એટલે વૃત્તિઓ ગમે ત્યારે ઉઠે, ગમે તે નિમિત્તથી ઉઠે. અરે કોઈ નિમિત્ત આવે એટલે આપણામાં વૃત્તિ ચલિત થાય અને ચલિત થાય એટલે આપણે કહીએ કે એમાં વાંધો શું છે? નહીં, નિરોધ. હું મનને વાસ વસ મનને વસ નહીં થાઉં. મારે ત્રણ વાર ભોજનનું નિયમ છે ને એટલું જ જરૂર છે શરીરને, એથી વધારે નથી જરૂર. તો પછી કોઈ વાર કાંઈ થાય એ આજ્ઞા છે કે લ્યો ને આ નાસ્તો છે એમાં શું વાંધો છે? મનનો નિરોધ નહીં, મને કાંઈ નહીં જોઈએ. એ નિરોધ માટે એ વૃત્તિ ઊભી થાય છે એના માટે વ્રત છે કે ભાઈ તને મને આજે 24નું વ્રત છે. અને કોઈના ઘરે ગયા અને કહ્યું કે આઈસ્ક્રીમ લ્યો ને, પટેલનો છે, નવી વેરાયટી છે, ગમે તેવી હોય. મનનો નિરોધ ખોટું નથી, કાંઈ આઈસ્ક્રીમ વ્યસન નથી, પણ મનનો નિરોધ આ પહેલી ભૂમિકા છે, એ યમ નિયમમાં છે. નિયમ છે, વાત પૂરી થઈ ગઈ. ખરા ખોટાનો પ્રશ્ન જ નથી, હિત અહિતનો નથી, ઉચિત અનુચિતનો નથી. મનનો નિરોધની ભૂમિકા, કેળવો મનને, નિયમથી કેળવો. લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન. તને વ્રતનો ઉપદેશ જ્ઞાનીઓએ શું કામ આપ્યો છે? કે આ મનનો નિરોધ કરવાની શક્તિ તારામાં આવે. તું પેલી જ શક્તિ નથી આવતી તો કે નિયમથી આવશે. નિયમ લે, પચકાણ લે તો પ્રત્યાખ્યાન થશે, નહીં તો નહીં થાય. નહીં તો તું પેલી જ ભૂમિકામાં રહીશ અને પછી મનનો જય. જો સાધક થયો તો એમ કે બધું બરોબર છે, પણ નહીં, મારે નહીં જોઈએ, વાત પૂરી થઈ ગઈ. ગમે તેવું આકર્ષણ હોય એનું, પણ અનુચિત માર્ગે, અધર્મ માર્ગે, અન્યાયના માર્ગે મારે નહીં જોઈએ. પોતાના પ્રલોભનને, પોતાના આકર્ષણને, પોતાની લાલચને એ કાબુમાં રાખી શકે. કોઈ લાખ રૂપિયા આપે તો પણ નહીં. આ જયની ભૂમિકા અને પછી તો સમતાની ભૂમિકા છે. મન છે જ નહીં, નથી ક્રોધ, નથી ક્ષમા, કેવળ સમતા. એ વાતને મૂકીને અહીંયા આપણને સમજાવ્યું છે અને કે છે બે ઉદાહરણો. કૃપાળુ દેવનું એક જાતિ સ્મરણ જ્ઞાનનું આપ્યું છે કે જો ધારણા જ્ઞાનના સંસ્કાર હતા અને જ્યારે જીવ ગયો ત્યારે જિજ્ઞાસા જાગી કે શું ગયું ને શું રહ્યું, તો એને સંસ્કારના કારણે એની જાતિ સ્મરણ જ્ઞાનની અંદર આવું અદભુત પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. કેમ કે આ જન્મની અંદર તો મને ખબર નથી, એટલે જે વિચાર થયો તત્વનો વિચાર, અને તત્વના વિચારમાં જેટલી જાગૃતિ થાય એમાં આપણા પૂર્વજન્મના સંસ્કારો પણ કામ કરે છે. સુદર્શનાનો સરસ ઉદાહરણ આપ્યું. રાજકુંવરી છે અને પેલો માત્ર નમો નિયંત્રણમ બોલે છે, છીક ખાધી ત્યારે તેને થયું કે આ શબ્દ મેં ક્યાંક સાંભળ્યો છે. જો આ સ્મૃતિ, આ ધારણા, નમો અરિયંતાણમની એની ધારણા બહુ પાકી થઈ ગઈ હતી કે આ ક્યાંક શબ્દ સાંભળ્યો છે, અને એમાં ને એમાં એનું પડડ ખસી જાય છે તો કે સમડીના જીવની અંદર પારઘીએ તીર માર્યું છે અને તે સમયે કોઈ મુનિએ મને આ મંત્ર સંભળાવ્યો, એમાં નમો અરિયંતાણમ શબ્દ આવતો હતો. એ જાગૃત થયો, એ જાગૃત થાય અને એમાંથી સંયમના માર્ગે નીકળી પડે છે. અહીંયા મુનિશ્રી આપણને કહે છે કે કોઈ પણ સંસ્કાર પ્રગાઢ પાડશો નહીં, કોઈ પણ સંસ્કાર પ્રગાઢ પાડશો નહીં. આત્મામાં કોઈ આ સંસ્કાર નથી, આત્મામાં ગુણ છે અને દેહમાં સંસ્કાર છે. ગાઢ છૂટે નહીં એવા, જાય નહીં એવા, કપડું ફાટે પણ ભાગ જાય નહીં, પ્રગાઢ છે એમ આપણા કસાયોના સંસ્કાર પ્રગાઢ છે, વિભાવોના સંસ્કાર પ્રગાઢ છે, વિકારોના સંસ્કાર પ્રગાઢ છે. ગમે તે કોઈ ઉપદેશ આપે તો કઈ જાય નહીં, ગમે તે વાંચે તો કઈ જાય નહીં, ગમે એટલી તીર્થયાત્રા કરે તો જાય નહીં. ઓલું એક ભજન આવે છે, તુંબડી પાંડવો ગયા તીર્થ કરવા, 68 તીર્થમાં જાય છે. કૃષ્ણ પરમાત્માને થયું કે આ તીર્થ બિરથ તો ઠીક છે, મન મેલા છે અને કોણ સમજાવે, કેમ કરો, મારે તો નથી આવવું. યોગેશ્વર તમે આવો તો કે મારી આ તુંબડી લઈ જાઓ, જ્યાં જાઓ એની સાથે એને નવડાવજો, તીર્થના સ્થાન કરાવજો અને પછી લાવજો, અને આવ્યા પછી એ તુંબડી કાપીને જોયું તો એની કડવાશ રહી નહીં. અરે આટલા આટલા તીર્થ કરવા છતાં ગઈ નહીં, તો કે આ તુંબડી જેવું તમારા મનની અંદર જે સંસ્કારો છે પાપના એ જતા નથી, ત્યાં સુધી આ તીર્થયાત્રાઓનું પણ કોઈ ફળ મળશે નહીં. પ્રગાઢ સંસ્કાર નહીં કરશો, એ તુંબડીનો સ્વભાવ બની ગયો છે કડવાશનો. આપણો સ્વભાવ સમતા છે, ક્રોધ છે એ આપણો સંસ્કાર છે. આપણો સ્વભાવ છે સંતુષ્ટ, પર પદાર્થમાં કોઈ ઈચ્છા નથી. નિરીહતા એ આપણો સ્વભાવ છે, પણ લોભ છે એ આપણો સંસ્કાર છે. લોભ છે આપણો સંસ્કાર છે. અગુરુ લઘુ એ આપણો સ્વભાવ છે, પણ માન કસાય છે એ આપણો સંસ્કાર છે. સરળતા જેવો જેવ છે એવી જ પ્રકારની નિષ્કપટ નિર્દંભપણ એ આપણો સ્વભાવ છે, અને માયાચાર એ આપણો સંસ્કાર છે. સંસ્કારને પ્રગાઢ નહીં કરશો, સંસ્કારને છેદી નાખો, નબળા પાડો, શિથિલ કરો. આ બધા બંધ છે. દેહના બંધ આત્માને અસર કરે છે. છે બધા દેહના સંસ્કાર. જેવો દેહ ધારણ કરો એવો સંસ્કાર જાગે છે. સર્પના દેહમાં ક્રોધનો સંસ્કાર તીવ્રપણે જાગ્યો. આપણા દેહમાં સંસ્કાર નથી એવું માની લેવાની જરૂર નથી. એ જ ક્રોધનો સંસ્કાર છે, પણ સર્પની અંદર એ તીવ્ર છે. જેવો દેહ ધારણ કરીએ એવા સંસ્કાર થાય. આજે વાંદરો થઈએ તો આપણને ગુલાટ મારતા આવડે છે. તો બધી જ વસ્તુ છે. હું તો દોષ અનંતનો ભાજન સાહેબ એવો દેહ મળ્યો નથી ત્યાં સુધી જ. જો દેહ મળે તો ડંખ મારવાના સંસ્કારો છે, પણ વિચીનો દેહ મળે એટલે દેખાડી દઉં કે મારો ડંખ કેવો છે. આ જીવ અનંત દોષનું ભાજન છે, અને એ દોષ દેહજન્ય છે, સંસ્કારજન્ય છે, અને એનું કારણ પુનર્જન્મ છે. આ અત્યારે નથી આવ્યા, જન્મો જન્મથી ભેગા આવ્યા છે. જન્મજાત સંસ્કારો થઈ ગયા છે. એ જન્મજાત સંસ્કારોને શુદ્ધ કરવાનો યજ્ઞ છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા. તો અહીંયા એ કહે છે કે પોસેલા સંસ્કાર નડશે. તમે સાધના કરવા જશો ત્યારે સંસ્કાર જેટલા પોષા હશે, દ્રઢ કર્યા હશે, પાડ્યા હશે, પંપાડ્યા હશે, એટલા બધા નડશે, બધા નડશે. એટલે કે જે સાહેબ ક્રોધ મને છોડતો નથી, તો કે છે તું ક્રોધને છોડતો નથી. કોઈ સંસ્કાર પૂર્વના આ સંસ્કાર બળવાન છે, પણ સમજણ પૂર્વક આ સંસ્કારને દ્રઢ ન કરતા શિથિલ કરજો. સમજણની તાકાત છે, સદબોધની તાકાત છે, સત્સંગની તાકાત છે, અને જ્ઞાનીઓએ બતાવેલા યમ નિયમની તાકાત છે આ વ્રતની, કે વૃત્તિનો નાશ કરી શકે, સંસ્કારોને નિશેષ કરી શકે, સંસ્કારોને નિર્મૂળ કરી શકે. એવી તાકાત પરમાર્થ માર્ગની સાધનામાં પ્રભુએ જુદી જુદી પ્રકારની સાધનાઓ આપી છે. એ અહીંયા સરસ કહ્યું ને કે ઉંદરને પકડવાનો બિલાડીએ અભ્યાસ કર્યો નથી, છતાં બિલાડીનું બચ્ચું હોય તો કોઈ ઉંદરને છોડે નહીં. એવી સ્થિતિ છે, આપણને બિલાડીનો દેહ મળ્યો નથી, ત્યાં સુધી એ ચપ્પડતા આપણામાં આવી નથી. જેવો મરીને બિલાડો થઈશ ત્યારે આ જ સ્થિતિ હશે. આ હું તો દોષ અનંતનું એ સમજવાનું છે કે મારામાં દોષ છે, પણ પ્રગટ થાય એવો દેહ હજુ જો મળશે તો એમાં કઈ પાછી પાની થાય નહીં. કાગડો થાય તો એના જેવી ચતુરાઈ કોઈને નહીં હોય. અદભુત વાત છે. આ જન્મની અંદર પ્રકૃતિ બદલાવી શકાય છે, માટે જ્ઞાનીઓએ આ સાધના બતાવી છે. આપણું સમીગત સંસ્કાર છે એ પ્રકૃતિગત બની ગયા છે. આની પ્રકૃતિ બહુ તેજ છે, આની પ્રકૃતિ બહુ જલદ છે, આની પ્રકૃતિ બહુ લોભી છે, આની પ્રકૃતિ બહુ ક્રોધી છે, આની પ્રકૃતિ બહુ માની છે, આની પ્રકૃતિ ઘણી વિષયી છે. આ પ્રકૃતિ છે. જન્મો જન્મના સંસ્કારો છે, એનું ગાઢપણું છે, બદલાવી શકાય છે. સમગ્ર સાધનાનું સૂત્ર એ છે કે પ્રકૃતિનું પરિવર્તન કરવું, પ્રકૃતિને બદલાવવી, અને સ્વભાવને સર્જન કરવું, સ્વભાવની વૃદ્ધિ કરવી, ગુણોનું પ્રગટીકરણ કરવું અને દોષોનો નાશ કરવો. સાધનાનું સ્વરૂપ સૂક્ષ્મ કહીએ, ગમે તે સાધનાનો પ્રકાર હોય, અનેકાંત છે, આ તો અનંત પ્રકારની છે સાધનાઓ, પણ બધા સાધનાનું સૂત્ર એક જ છે કે તારા જન્મ જન્મના દોષનું નિરાકરણ કર અને તારા અનંત ગુણનો તું ભાજન છું, એ તારા આત્મા તરીકે તું ગુણનું ભાજન છું, શરીર તરીકે તું દોષનું ભાજન છું. શરીરમાં કોઈ ગુણ નથી, આત્મામાં કોઈ દોષ નથી. જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી દોષ સિવાય તારી કોઈ સંપત્તિ નથી, અને જ્યારે તું આત્મા છું ત્યારે ગુણ સિવાય તારી, તું ગુણનો નિદાન છો. જેમ અનંત દોષનું ભાજન છું એમ તું અનંત ગુણનું નિદાન છો, ભંડાર છો. પણ આત્મદ્રષ્ટિ આવે તો આ સાધનાની દ્રષ્ટિ, પરમાર્થની દ્રષ્ટિ એ આત્મદ્રષ્ટિ છે. એ જો આવી જાય તો માર્ગ સમજાઈ જાય કે દોષથી મુક્ત થવું અને ગુણોનું પ્રગટીકરણ કરવું. જેટલા પ્રમાણમાં ગુણ પ્રગટશે એટલે અંશે આત્મા પ્રગટ થતો જશે, આત્માનો આવિર્ભાવ થશે. એક સરસ શબ્દ મૂક્યો છે કે પ્રભુ સાથે અભેદ ભાવ એટલે શું? તો કે પ્રભુ સાથે અભેદ ભાવ એટલે પ્રભુ પ્રભુની જગ્યાએ છે અને તું તારી જગ્યાએ છે, તો બંને વચ્ચે અભેદનો સંબંધ કરવો કેવી રીતે? તો કે પ્રભુના ગુણો છે એ જ તારા ગુણો છે, એના ગુણો જે છે એ જ તારા ગુણો છે. એટલે ગુણાનુભૂતિ જો થાય, પ્રભુના ગુણાનુભૂતિ થાય તો પોતાના ગુણો એ જ છે, એટલે અભેદ ગુણાનુભૂતિ થાય કે પ્રભુ તારા ગુણમાં અને મારા ગુણમાં કંઈ ફેર નથી, અને એ રીતે તો પછી ચૈતન્યનું પ્રભુ સાથેનું મળવું, આત્માનું પરમાત્મામાં મળવું, આ જ મિલન છે. આ ત્યાં એનો અપરોક્ષ અનુભૂતિ. પેલા ગુણાનુભૂતિ થાય, અભેદાનુભૂતિ થાય, અભેદાનુભૂતિ પછી અપરોક્ષાનુભૂતિ થાય કે તું ને પ્રભુ બંને એક જ છો ગુણની અપેક્ષાએ. તો આવી પ્રકારનું સરસ એક ગાથાની અંદર પણ મુનિશ્રીએ ખૂબ આપણને દ્રષ્ટિ આપી છે કે પ્રકૃતિ બદલી શકાય છે. આ નિર્ણય કરવો આપણે, પ્રકૃતિ બદલી શકાય છે. અને પ્રકૃતિ એટલે સંસ્કારોનો સિંચાઈ સમૂહ, અને આત્મા એટલે ગુણોનો સમૂહ. આ પ્રકૃતિ બદલી શકાય છે. જો આટલો ભાવ આવી જાય તો તમામ પ્રકારની સાધનાનો હેતુ આ છે. અને જો એ ન બદલાતી હોય તો એ સાધના આપણને કોઈ ઉપયોગી થશે નહીં. પુણ્ય ભલે કરે પણ આત્મા પ્રગટ નહીં થવા દે, માટે આ કરવાનું. અહીંયા કહે છે કે આ જન્મમાં પ્રકૃતિ પૂર્વજન્મના સંસ્કારથી ઘડાય છે, પૂર્વજન્મના સંસ્કાર લઈને જીવ આવ્યો છે. જો એની ચાલશે તો પ્રકૃતિ મજબૂત થશે, જો પ્રકૃતિ અનુસાર જો જીવશે તો પ્રકૃતિ મજબૂત થશે, પરંતુ આ જન્મમાં તે પ્રકૃતિ બદલાવી શકાય એમ છે. તે માટેની સાધના જ્ઞાનીઓએ બતાવી છે. વિશેષ અવસર
અનંત સુસંત જહી